कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद जय राधा माधव कुंज बिहारी माधव कुंज बिहारी
जय राधा 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 माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी राधा माधव कुंज बिहारी
जय राधा माधव कुंज बिहारी
जनवल्लभ गिरिवर धारी
जनवल्लभ गिरिवर धारी
गोपी 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 जनवल्लभ गिरिवर धारी राधा माधव कुंज बिहारी
जय राधा माधव कुंज बिहारी
जय राध माधव कुंज बिहारी
जय राध माधव कुंज बिहारी
यशोद नंदन व्रज जन रंजन
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 यशोद नंदन नंदन व्रज जन रंजन
यशोद नंदन व्रज जन रंजन
यशोद नंदन व्रज जन रंजन
यशोद नंदन व्रज जन रंजन
यमुना तीरवन चारी राध माधव कुंज बिहारी
राध माधव कुंज बिहारी
जय राध माधव कुंज बिहारी
जय राध माधव कुंज बिहारी
हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे
हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा हरे कृष्णा 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 हरे राम राम हरे हरे
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
जय राधा दामोदर राधा दामोदर राधा दामोदर राधे
राधा दामोदर राधा दामोदर राधा दामोदर राधे
जय राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधे
राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधे
जय कृष्ण बलराम कृष्ण बलराम जय कृष्ण बलराम
जय कृष्ण बलराम कृष्ण बलराम कृष्ण बलराम जय कृष्ण बलराम
जय गौर निताय गौर निताय गौर निताय जय गौर निताय
जय गौर निताय गौर निताय गौर निताय जय गौर निताय
जय जय प्रभुपाद 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 प्रभुपाद
जय प्रभुपाद
संकीर्तन की श्रील प्रभुपाद की निताय गौर प्रेमानंदे कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तम हृदयारविन्दे भवम् भवानी सहितं नमामि नीलाम्बुजः मलकोमलाङ्गम् सीता समारो पीतवाम भागम पाणो महासा यकचारुचापम नमामि रामम् रघुवंशनाथम् प्रसीद विष्णो रघुवंशनाथ सुरासुराणां सुख दुख हेतो रुरोध सीता तु समुद्र मध्ये गोविंद दामो धर्माधवेति रामाद्वियोक्ता जनकात्मजासा विचिन्तयन्ति यदि रामरूपम् रुरोद सीता रघुनाथ पाहि गोविंद दामो धर्माधवेति गोविंद दामो धर्माधवेति हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे ओम नमो भगवते वासुदेवाय
ओम नमो भगवते वासुदेवाय
ओम नमो भगवते वासुदेवाय
ॐ नमो भगवते वासुदेवाय
ॐ नमो भगवते वासुदेवाय
नमो भगवते वासुदेवाय
हरे कृष्णा स्वागत छे आप सर्व भक्तों नो આજે કથાનું દ્વિતીય સત્ર પ્રારંભ કરી રહ્યા છીએ. પ્રથમ સત્રમાં આપણે શ્રવણ કર્યા કે કેવી રીતે સંગ ફેર થવાના કારણે વ્યક્તિની બુદ્ધિ ભ્રમિત થાય છે. સામાન્ય વ્યક્તિ સંગતિના કારણે દુષ્ટ થઈ શકે, પણ કુસંગતિની અસર એટલી બધી ભયાનક હોય છે. ભગવાનની માતા હોવા છતાં કઈ કઈ જેવી સ્ત્રીની બુદ્ધિ તે ભ્રષ્ટ થઈ ગઈ. અને કઈ અયોધ્યાને એક એવા મોડ ઉપર લાવીને ઉભી રાખે છે જેની કલ્પના કોઈ વ્યક્તિ સ્વપ્નમાંય ન કરી શકે. એટલા માટે ગોસ્વામીજી કહેતા કે દુષ્ટ વ્યક્તિઓની સંગતિથી હંમેશા બચીને રહેવું જોઈએ. સારી સંગતિ આ જગતમાં ભલે ન મળે, પણ ખરાબ લોકોની સંગતિ ક્યારેય ન કરવી જોઈએ. હિતોપદેશની અંદર એક બહુ સુંદર કથા છે. એકવાર માનસરોવરનો એક હંસ ઉડતા ક્યાંક જઈ રહ્યો હતો. રાત્રિ પડી, એને થયું કે વિશ્રામ લેવો જોઈએ. એક વૃક્ષ ઉપર વિશ્રામ લેવા માટે રોકાણો, અને ઈ વૃક્ષ ઉપર એક કાગડો રહેતો હતો. કાગડાએ જોયું કે હંસ અહીંયા આવ્યો છે, આ વૃક્ષ મારું છે અને હંસ અહીંયા બેઠો છે. દુષ્ટ વ્યક્તિઓનો સ્વભાવ એટલો બધો ખરાબ હોય કે એને કોઈની હારે કાંઈ લેવા દેવા ન હોય ને, તોય બીજાનું અહિત કરવાની વૃત્તિ એનામાં હોય. એ કાગડાએ મનમાં એ ન વિચાર્યું કે હંસ છે, અહીંયા આવ્યો છે અને એક રાત્રિ રોકાવાનો છે, કાલે દિવસ ઉગશે અને એ વયો જશે, અથવા એ વધીને બે દિવસ રહેશે પછી વયો જશે. હવે કાગડો એમ માને કે આ વૃક્ષ મારું છે તો એ ક્યાં ઘરે લાવ્યો હતો, પણ દુષ્ટ વ્યક્તિઓનો એ સ્વભાવ છે કે ગમે એવી વ્યક્તિ એને કાંઈ લેવા દેવા ન હોય છતાં એને પરેશાન કરે, હેરાન કરો. બપોરનો સમય થયો, એક શિકારી વૃક્ષ નીચે આવ્યો, સૂતો છે, અને કાગડાએ વિચાર્યું કે આ બરાબર લાગ મળ્યો છે. શિકારીના મુખ ઉપર જઈને ચરકી ગયો અને ઉડી ગયો, ત્યાંથી બીજા વૃક્ષ ઉપર જઈને બેસી ગયો. શિકારીએ જાગીને જોયું તો ઉપર હંસ ધનુષ ઉપર બાણ ચડાવ્યું અને હંસને વિંધી નાખ્યો. આ દુષ્ટ લોકોની પ્રકૃતિ છે. કૈકેયીએ જ્યારે પોતાના બે વરદાન માગ્યા દશરથજી પાસે, સુનહુ પ્રાણ પ્રિય ભાવત જીકા, દેહુ એક બર ભરત હિ ટીકા. એ મારા દશરથ, જ્યાં તમે રામનો રાજ્યાભિષેક કરવાનો વિચાર કરો છો ત્યાં ભરતને રાજગાદી આપો. અને બીજું વરદાન, તાપસ વેશ વિશેષ ઉદાસી, 14 વર્ષ રામ વનવાસી. 14 વર્ષ માટે તપસ્વીઓના વેશમાં રામને વનમાં મોકલી દીધું. દશરથજી મનમાં વિચાર કરે છે, વિચાર શું, કઈ કઈને કહે છે કે તું ભરતને રાજા બનાવી દે, મને કોઈ વાંધો નથી, પણ પ્રશ્ન એ છે રામને વનવાસ શા માટે? ભરત રાજા બને એમાં કોઈને કોઈ તકલીફ નથી, પણ ભરતને વનવાસ શા માટે? કારણ કે દુષ્ટોની આ પ્રકૃતિ છે. કેટલું ઊંડાણથી કઈ કઈ વિચારી રાખ્યું છે કે રામ યદિ રાજા બનશે અને રાજા બન્યા પછી જો અયોધ્યા એને સપોર્ટ કરશે તો બની શકે કે આગળ જતા ભરત રાજા ન રહે, ને એટલા માટે એને નિશ્ચય કર્યો કે 14 વર્ષનો સમય ઉપયુક્ત છે. રામ યદિ અહીંયાથી 14 વર્ષ જો વયા જાય ત્યાં સુધીમાં ભરત રાજનીતિ શીખી લેશે, ત્યાં સુધીમાં ભરત પરિપૂર્ણ થઈ જશે. સરસ્વતીજીનો આ કમાલ છે, વાલ્મીકી રામાયણમાં લખ્યું છે, સરસ્વતીજીએ મંથરાની જીહવા ઉપર બેસીને 14 વર્ષ બોલાવ્યા. દેવતાઓની યોજના છે, નહીતર કઈ કઈ નો કહી દે રામ આજીવન વનવાસ વહી જાય. 14 વર્ષ શું કામ માંગ્યો? કારણ કે 14 વર્ષ પછી તે રામ પાછા આવીએ કે આજીવન વનવાસ નો માંગ્યો? કારણો ઘણા આપણે કાલે જોયા. મુખ્ય કારણ તો દેવતાઓ માટે એ હતું કે રાવણને મરવામાં 14 વર્ષ બાકી છે સમયકાળ, અને 14 વર્ષ પછી રાવણનું મૃત્યુ થઈ જાય પછી રામને વનમાં શું કામ છે, પછી એને જવાની જરૂર નથી. અને એટલા માટે એને 14 વર્ષ વનવાસ. અને દુષ્ટ વ્યક્તિના ઘા એવા હોય એ સમયે જ ખુલે. તમારી સાથે રહેતા હોય તો તમને ખબર ન પડે કે અમારી યારે વિશ્વાસઘાત ક્યારે કરે, બરાબર અણીના સમયે. અને આપણને એવું લાગે કે ભાગ્ય એ વ્યક્તિનો સાથ આપે છે જેને આપણે યારે વિશ્વાસઘાત કર્યો છે, ભાગ્ય એના પક્ષમાં છે. દશરથ હિતે કઈ કઈ ના વચન, વચન જ્યારે કઈ કઈ માગે છે ત્યારે દશરથજી એટલા બધા એના વચનથી વ્યથિત થઈ રહ્યા, દુઃખી થઈ રહ્યા છે. કેવી રીતે? ગોસ્વામીજી કહે છે,
સુની મૃદુ વચન ભૂપહિય શશિ કર છો તબી કલ જીમી કો
કઈ કઈ ના ઈ સુંદર વચન વરદાન માગવાનું તું કઈ કઈ બહુ મૃદુ વાણીથી મધુર ભાષામાં બોલે છે. અને ગોસ્વામીજી કહે છે ઈ મધુર મધુર વાક્ય દશરથજીના હૃદયમાં બાણની સમાન લાગે છે, જાણે કોઈ તીરથી દશરથ ઉપર ઘા કરતું હોય. જેવી રીતે ચંદ્રમાંથી નીકળતા ઈ શીતળ કિરણો, ચકવા નામનો એક પક્ષી છે, ચકોર જેને તમે કહો છો, એના માટે બહુ દુઃખદાયી હોય છે. આખું જગત ઈ ચંદ્રની શીતળતામાં આનંદ લેતું હોય છે, પણ ઈ ચકોર માટે દુઃખદાયી છે. એમ કઈ કઈ ના વચન છે મધુર, બહુ પ્રેમથી બોલે છે, પણ ભાવ કપટ છે, દશરથના હૃદયને વિંધે છે. અહીંયા કઈ કઈ નું મુખ એની ઉપમા ગોસ્વામીજી ચંદ્ર સાથે આપે છે, ચંદ્રની સમાન છે. એના મુખેથી નીકળેલા ઈ બે વચન ચંદ્રના કિરણોની સમાન છે, અને દશરથ ઈ ચકોર પક્ષી છે. રાજા ડરથી એવી રીતે સુકાઈ ગયા છે, જેવી રીતે વનની અંદર પક્ષીઓના ટોળા ઉપર બાજ ત્રાટકે અને એનાથી બધા પક્ષીઓ જેમ ભયભીત થઈ જાય, અચાનક બાજના આક્રમણથી જેમ પક્ષીઓ ભયભીત થાય, એમ કઈ કઈ ની વાત સાંભળી અને મહારાજ દશરથ ભયભીત થઈ રહ્યા છે. જો કાલે એની કથા આપણે સાંભળી કે આ ઈ દશરથ છે જેના નામથી લંકાનો રાજા રાવણ અયોધ્યા સામે આંખ ઊંચી કરીને જોતો નહીં. પણ કામનો પ્રભાવ જુઓ, ઈ કઈ કઈ પ્રત્યે દશરથની આસક્તિ અને કઈ સ્થિતિમાં લાવીને ઉભી રાખી દે છે. ગમે એવો વીર પુરુષ હોય પણ અનર્થ જયારે એના જીવનમાં આવી જાય ને એ ઢીલો પડી જાય. અનર્થોમાં ઈ શક્તિ છે, અને અનર્થ એનું કામ ત્યારે કરે જયારે આપણામાં ભક્તિ ન હોય. અનર્થની શક્તિ ત્યારે ચાલે જ્યારે આપણી ભક્તિ દુર્બળ હોય. ભક્તિમાં જો દ્રઢતા હોય તો આ સ્થિતિ જીવનમાં ક્યારેય ન આવે. પણ દશરથજી અચાનક થયેલા પ્રહારથી એવો હૃદયમાં આઘાત લાગ્યો છે, અને કારણ દશરથના મનમાં સ્વપ્ને વિચાર નહોતો રામ વનવાસ, રામ બનવા જાય જેનું રાજતિલક કરવાનો સમય છે એના વનગમનની વાત. જે સ્વપ્નમાં વિચાર નથી એ અચાનક આવીને ઉભું રહી ગયું. જીવનમાં ઘણીવાર આપણી તે અવસ્થા આવી થાય છે, જે વસ્તુ સ્વપ્નમાં આપણે વિચારી નથી હોતી ને એ બની જાય, અને ત્યારે આપણને આઘાત લાગે છે, અને એ શું છે? મૃત્યુ. આપણને એમ હોય કે હજી મારું જીવન ચાલે છે, ચાલતું રહેશે, અને મૃત્યુ જયારે પાસે આવે ને, નજીક આવે ને, ત્યારે ખબર પડે. આપણને તો શું પડે, બીજા લોકો કે આ ભાઈ તો હજી હમણાં જીવતા, મારી બાજુમાં જ બેઠા હતા સત્સંગમાં, આજ નથી, વયા ગયા છે. અચાનક આવે છે જેની કલ્પના નથી જીવનમાં. આ રીતે રાજા મનમાં ને મનમાં મૂંઝાય છે અને ખીજાય છે, ક્રોધ આવે છે. એ બીતી રાવ મન હિ મન જાખા. રાજાનો જયારે આવો હાલ જોયો ત્યારે દુર્બુદ્ધિ કઈ કઈ મનમાં બહુ ક્રોધિત થઈ અને બોલે છે, હજી હમણાં મેં જોયું કે રામને રાજા બનાવવાના હતા ત્યારે તમારા પગ ધરતીને અડતા નહોતા, તમે એક ફૂટ ઉપર અધર હાલતા હતા, રામ રાજા બનવાનો હતો એટલે, અને આજ મારો પુત્ર ભરત રાજા બનવા જઈ રહ્યો છે, તમને આટલું બધું દુઃખ શેનું લાગે? ભરત તમારો પુત્ર નથી? શું હું તમારી પત્ની નથી? શું તમે અમને ખરીદીને લાવ્યા છો બજારમાંથી? એક પુત્રના રાજ્યાભિષેકમાં એટલો ઉત્સાહ થાય છે અને બીજામાં એટલો બધો શોક? કઈ કઈ એવા વચન બોલે છે, જાણે કોઈ દાજેલા વ્યક્તિ ઉપર કોઈ મીઠું બબરાવતું હોય. એક તો દશરથ રામના વનવાસથી એટલા આહત છે અને ઉપરથી કઈ કઈ આવા વચનો દ્વારા એની પીડાને ઓર વધારે છે. કઈ કઈ કે છે, તમે મને કીધું તું માગ, તો તમે શું મનમાં ધાર્યું તું? 94 માર્ક છે આ કઈ કઈ ઈદ લખ્યું છો? હા, તમે એનો વિચારતા કે પ્રભુજી એનો શબ્દ જોડે છે. રામચરિત માનસ છે, આગો સ્વામીજી એટલે લખ્યું છે. શું સમજ્યું તું, કોઈ સરળ વસ્તુ માગી લઈશ? રાજા સીબી તમારા વંશમાં થયા છે, જો એક હોલા માટે પ્રાણ આપી દીધા ને તમે આટલો વિયોગ શા માટે કરો છો? દધીજીના ઈ પ્રસંગને યાદ કરો, દેવતાઓની રક્ષા માટે હાડકાનું દાન કરી દીધું અને બલી, એને તો પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું. તમારે ખાલી ભરતને અયોધ્યાનો રાજા બનાવવાનો છે, રામને વનવાસ આપવાનો છે, ને એમાં આટલું બધું દુઃખ લાગે છે? ધર્મને જાણવા વાળા એ મહારાજ દશરથે જ્યારે માથું ઊંચું કરી અને કઈ કઈ સામે જોયું, એક ઊંડો નિશ્વાસ નાખી અને દશરથ વિચારે છે કે આને મારા મર્મ સ્થાન ઉપર ઘા કર્યો છે, મારી દુઃખતી રગ. મર્મસ્થાન નો અર્થ શું છે ગુજરાતીમાં? દુઃખતી નસ. મારી દુઃખતી રગ ઉપર હાથ મૂક્યો છે. પણ છતાં રાજાએ વિચાર કર્યો, એકવાર સમજાવવાનો પ્રયાસ કરી જવું, પાછો ફરીથી એકવાર સમજાવવા. એને કીધું, હે પ્રિય, હે ભીરુ, વિશ્વાસ અને પ્રેમને નષ્ટ કરીને આવા ખોટા વચન શા માટે બોલે છે? હું સત્ય કહું છું, રામ અને ભરતમાં મારે કોઈ ભેદ નથી. ભરત ભલે રાજા બને, તને એવું લાગતું હોય કે મને ભરત પ્રિય નથી અને રામ વધારે પ્રિય છે, એવું નથી. કારણ,
મોરે ભરત રામ દુઈ આખી,
મોરે ભરત રામ,
મોરે ભરત રામ દુઈ આખી,
મોરે ભરત રામ,
સત્ય કહો કરી શંકર સાખી,
સત્ય કહો કરી શંકર સાખી.
કહે છે કે હે કઈ કઈ, શિવજીના સોગંધ લઈને કહું છું, ભગવાન શિવની સાક્ષીએ કહું છું, મને ભરત અને રામમાં કોઈ ભેદ નથી. બે મારી બંને આંખ છે અને તું કેમ ભૂલી ગઈ? તું સ્વયં રામની પ્રશંસા કરતી હતી, તે ઘણી વાર મને કીધું છે રામને રાજા બનાવો, કારણ કે રામ યોગ્ય છે. અને તારા એ વચનના કારણે જ મેં વિચાર કર્યો કે રામને રાજા બનાવવું એમાં તને કઈ વાંધો નહીં હોય, કારણ કે મારા કરતા વિશેષ પ્રેમ તને રામ ઉપર હતો. ખાલી પ્રેમ નહોતો, તું રામ ઉપર તારો અધિકાર બતાવી રહી હતી. પણ તારી આ વાત સાંભળી અને હવે મારા મનમાં સંદેહ થાય છે, મને સંશય છે કે આજ સુધી તે જે કઈ વચન રામ પ્રત્યે કીધા છે ને, એ તો બધા કેવલ તારો દેખાવ હતો. તારી ઉપર છલ્લી બધી વાત આજ મારી સામે સ્પષ્ટ થાય છે. એ રામના સ્વભાવની સામે તો તું જો, શત્રુ તે જેને પોતાનો મિત્ર સમજે એ રામ છે. અને રામ એટલે ખરેખર સાક્ષાત ભગવાન છે, અને એના સ્વભાવમાં શું કમી હોઈ શકે? કોઈ શત્રુ વિચારે કે રામ જેવા શીલ અને સરળ સ્વભાવવાળો વ્યક્તિ આ જગતમાં કોઈ નથી, દુશ્મને બે ઘડી ઉભો રહીને વિચાર કરવા માંડે એવો સરળ સ્વભાવ છે રામનો. અને એવા રામ પ્રત્યે તને દોષ બુદ્ધિ થઈ કેવી રીતે? દશરથજીનો ક્રોધ એના વાક્યમાં આવી જાવ, છતાં એ ક્રોધને દબાવી અને દશરથ કહે છે, હે પ્રિય, ક્રોધ છોડ, થોડોક વિચાર કર અને થોડુંક વિચારીને વરદાન માંગ. તું વિચારીને વરદાન માંગ, કારણ કે મારે ભરતનો રાજ્યાભિષેક જોવો છે. જો તું રામને વનમાં મોકલીશ તો રામની સાથે સાથે બની શકે મારા પ્રાણ વયા જશે. હું ભરતને રાજા બનતા નહીં જોઈ શકું, એ ભરત રાજા બને મારી ઈચ્છા છે, મને જોવા દે તું. કારણ કે તે આ વરદાન માંગ્યા એમાં મને કોઈ તકલીફ નથી, મને કોઈ વાંધો નથી. પણ તે જે પહેલું વરદાન માંગ્યું એ ઠીક છે, પણ તારા બીજા વરદાને મને બહુ કઠિન સ્થિતિમાં મૂક્યો છે. પહેલું વરદાન તારું ઠીક છે, તે ભરતને રાજા બનાવ્યો, પણ બીજું રામને વનવાસ શા માટે, એ મારા દુઃખનું કારણ છે. દશરથજી ખૂબ પ્રયાસ કરે છે કઈ કઈ ને સમજાવવાનો. રામે તારું શું બગાડ્યું છે, કૌશલ્યાએ તારું શું બગાડ્યું છે, અને કઈ કઈ મેં તારો શું અપરાધ કર્યો છે. આજે તું વગર વાકે અમને બધાને આ દુઃખમાં મૂકી રહી છો, અમારો અપરાધ તો બતાવ. ત્યારે કઈ કઈ કહે છે, તમે બધા સારા છો, રામ ભલા છે, કૌશલ્યાય ભલી છે, તમે બધા સારા, અને આ બધા સારા એ ભેગા થઈને તે મારા પુત્રને કાઢી મૂકવાનો વિચાર કર્યો અને રામને રાજ આપવાનો વિચાર કર્યો. તમે બધા કેટલા સારા છો એ હું બહુ સારી રીતે જાણું છું, અને કૌશલ્યાને તો હું એવું ફળ આપીશ એ જીવનભર યાદ રાખશે. એને મને દાસી બનાવવાના સ્વપ્ન જોયા છે ને, હવે એ કૌશલ્યા જોશે કે એનું ભાગ્ય શું છે. સવાર થતા, સાંભળો મહારાજ દશરથ, હું સત્ય વચન કહું છું, સવાર થતા સુધીમાં જો રામ રાજા વનવાસમાં નહીં જાય તો મારું મૃત્યુ થશે, આ નિશ્ચિત છે. હું આત્મહત્યા કરીશ અને અપયશ તમારા ભાગ્યમાં લખાશે. જે રઘુકુળ ઉપર તમને એટલું ગર્વ છે એ રઘુકુળના ભાગ્યમાં વચન ભંગ એને આ તમારી 60મી પેઢીએ રઘુકુળનો સૂર્ય અસ્ત થઈ જાય. તમારું વચન નહીં રહે, સવાર થતા સુધીમાં રામ વનમાં હોવો જોઈએ. ને આવી રીતે કઈ ઊભી થઈ દશરથજી વિચાર કરે છે, સ્ત્રીના બાને મારું મૃત્યુ, મારો કાળ મારી નજીક આવ્યો છે. કઈ તો એક માધ્યમ છે, પણ વાસ્તવિકતા એ છે કે મારું મૃત્યુ નજીક આવી રહ્યું છે. અને આ પ્રસંગે દશરથને સ્ત્રીઓમાંથી વિશ્વાસ ઉઠી ગયો છે, તુલસીદાસજી લખે છે. પણ વાલ્મીકીજીએ લખ્યું છે કે દશરથ બોલ્યા છે, બધી સ્ત્રીઓમાંથી નહીં, કઈ કઈ કેવલ તારામાંથી મારો વિશ્વાસ ઉઠી ગયો છે. કારણ કે દશરથજીએ જોઈ લીધું કે આટલું બધું સમજાવી છતાં કઈ કઈ માનવાલ નથી. દશરથ પ્રેમથી બોલે, આ કઈ કઈ સામે ઓર કડવા વચનો કહે છે. દશરથની હાલત જોઈને કઈ કઈ કહે છે, આવું જ કરવું તું તો શું કામ વારી ઘડીએ કહેતા હતા, માગી લે માગી લે. મેં પરાણે વચન નથી માગ્યા, તમે કીધું અને મેં માગ્યું છે. હમણાં તો સત્યની બહુ પ્રશંસા કરતા હતા, ક્યાં ગયું તમારું એ સત્ય? થોડોક વિચાર કરો અને આ સ્ત્રીઓ જેવી દુર્બળતાને છોડો. કઈ કઈ દશરથને કહે છે, આ દુર્બળતાને છોડો અને વિચારો તમારી સત્ય પ્રતિજ્ઞા, તમારું કુળ, તમારી પરંપરા પ્રાણ આપે છે વચન માટે, અને તમે એક દુર્બળ, એક સ્ત્રીની જેમ મારી સામે વિલાપ કરી રહ્યા છો. ત્યારે દશરથ કહે છે, જબ લગી જીવો કહવું કર જોરી, તબ લગી જની કછુ કહસી બિહોરી. એ કઈ કઈ ભરતને રાજ્યની કોઈ ઈચ્છા નથી, આ તારો જ બધો પ્લાન ગોઠવેલો છે. અને કઈ કઈ સાંભળ, જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી તારું મો નહીં દેખાડતી, મને તારું મોઢું નહીં બતાવતી, કારણ કે મારી ઈચ્છા નથી કે હવે હું તને જોઉં, મારું મૃત્યુ બગાડવું નથી મારે. કાલે મને અમુક ભક્તો પૂછતા હતા, પ્રભુજી પ્રસંગ તમે શું લ્યો છો? એને વિષય, વિષય છે મુક્તિ કે માયા? કારણ કે એક પ્રશ્ન છે રામાયણની અંદર, દશરથજીનું મૃત્યુ ઈશુ મોહના કારણે મૃત્યુ છે કે મરવું કેવી રીતે એ દશરથ આપણને શીખવાડે છે, આ એક પ્રશ્ન છે અને એનો આ ખુલાસો છે કે દશરથનું મૃત્યુ એ મુક્તિ છે કે એક વિષય આસક્ત વ્યક્તિની જેમ શરીર છોડવા વાળા વ્યક્તિની જેમ દશરથ માયામાં ફસાઈને શરીર છોડે છે. શું એની પોતાના પુત્રમાં આસક્તિ આ જગતના સામાન્ય વ્યક્તિની આસક્તિ જેવી છે કે એક ભક્તની જે આસક્તિ એના ભગવાનમાં હોય છે એ દશરથની રામમાં છે? એ આપણો વિષય છે. દશરથ કહે છે તું તું તારું મુખ નહીં બતાવતી કેમ? બની શકે મારું મોત બગાડીશ. છતાં દશરથ અંતિમવાર પ્રણામ કરે છે, કઈ કઈને હાથ જોડીને કહે છે, જબ લગી જીવો કહવું કર જોરી. વિચાર કરો, અયોધ્યાનો સમ્રાટ પોતાની પત્ની સામે જયારે હાથ જોડે છે એ દ્રશ્ય કેવું છે? સૂર્યવંશનો રાજા એક સ્ત્રીની સામે હાથ જોડીને ભીખ માંગે છે, કોના માટે? તમે વિચાર કરો, જો દશરથને ઈ ઈચ્છા નહોતી કે રામ રાજા બને તો પછી રામને રોકવાનો પ્રયાસ શા માટે કરે છે? શું કામ એ રામ માટે એક સ્ત્રી આગળ આટલી પ્રાર્થના કરે છે? કારણ કે રામની અંદર એનો પ્રેમ એ અજોડ છે. રામ એ દશરથનો પ્રાણ છે. દશરથ સમજાવે છે, જીવનમાં સ્થિતિ ગમે એટલી વિકટ આવે પણ રામનો ક્યારેય ત્યાગ કરવો જોઈએ નહીં. ભગવાન ભલે દૂર થાય, સાથે ન હોય, પણ એની અંદર જોડાયેલા પ્રેમનો જે વિરહ છે ને એ જ ભક્તોની ભક્તિ છે. દશરથનું રામમાં જે મન લાગ્યું છે એ જ દશરથની ભક્તિ છે. એક ભક્તને ભગવાનમાં આવો પ્રેમ હોવો જોઈએ જેવો દશરથને પોતાના પુત્ર રામમાં છે. આ ભક્ત અને ભગવાનનો સંબંધ છે. જેટલો પ્રેમ નજીક રહેવાથી ન હોય ને એનાથી વિશેષ પ્રેમ એનાથી દૂર રહેવામાં છે વિરહ. કથા તમે જાણો છો કે રામના વિરહમાં દશરથ શરીર છોડી દે છે. સાચો ભગત આ જ કરે. ભગવાન જ્યારે પોતાનાથી દૂર થઈ જાય ને ત્યારે ભક્ત પોતાના પ્રાણને ટકાવી ન શકે. આ ભક્ત છે, પ્રાણ ત્યાગી દે. ઉદ્ધવજીએ ગોપીઓને આ જ પ્રશ્ન પૂછ્યો બ્રજ વૃંદાવનમાં જયારે આવ્યા અને ગોપીઓના પ્રેમને જોયો ત્યારે ઉદ્ધવજીએ પૂછ્યું કે હે ગોપીઓ, યદી તમે કૃષ્ણને એટલો પ્રેમ કરો છો તો પછી કૃષ્ણના વિરહમાં તમારું શરીર આજ સુધી જીવે છે કેમ? વિરહમાં તો વ્યક્તિ મૃત્યુને પ્રાપ્ત કરે અને તમે જીવિત છો કેમ? ત્યારે ગોપીઓ કહે છે, ઉદ્ધવ તમારી વાત સત્ય છે, કારણ કે વિરહની અંદર પ્રાણનો ત્યાગ થઈ જાય પણ અમારો પ્રાણ નીકળતો નથી. એક વસ્તુ એવી છે આ જગતમાં જેણે આ પ્રાણને ટકાવી રાખ્યો છે. તમારી વાત સત્ય છે, કૃષ્ણના વિરહમાં એક ક્ષણ પ્રાણ શરીરમાં ટકે નહીં પણ ટક્યો છે. શું કામ? તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ. હે ઉદ્ધવ, ઈ કૃષ્ણની કથા તવ કથામૃતમ, ઈ કૃષ્ણની કથાનું અમૃત એના આધારે અમારો આ પ્રાણ ટક્યો છે. કથામાં ઈ શક્તિ છે જે ભગવાનના વિરહને તે શાંત કરી દે છે, આનંદ આપે છે, સુખ આપે છે. હે ઉદ્ધવ, ઈ કૃષ્ણની લીલા, ઈ કૃષ્ણની કથા ગાતા ગાતા અમે અમારા જીવનને વ્યતીત કરીએ છીએ. એમાં કથા એ ભક્તના જીવનનો આધાર છે. પણ દશરથ તો વિરહને વિચાર ન કર્યો કે 14 વર્ષ તો હમણાં વયા જશે. વાટ જોઈ શકાય, જેમ એ ત્રણેય માતાઓએ જોઈ, જેમ અયોધ્યાએ રાહ જોઈ. પણ આ પ્રસંગ સાબિત કરે છે કે આખા અવધની અંદર એવો કોઈ વ્યક્તિ નહોતો જે દશરથની સમાન રામને પ્રેમ કરતો હોય. કારણ કે નહીતર તો એના પ્રાણ વયા ગયા હોય. પણ દશરથ એક એવા વ્યક્તિ છે જેણે પોતાનો પ્રાણ ત્યાગ કરીને સાબિત કર્યું કે એને રામના પ્રેમનું પ્રમાણ આપ્યું છે. અને એટલા માટે દશરથ રામના વિરહને રોકવા માટે સ્ત્રીની સામે, અને સ્ત્રી બીજું કોઈ નથી, વ્યક્તિ બીજી કોઈ સ્ત્રીની સામે હાથ જોડી શકે પણ આ તો પોતાની પત્નીને હાથ જોડે છે અને પ્રાર્થના કરે છે કે કઈ કઈ હાથ જોડીને તને પ્રાર્થના કરું છું, તને પાય લાગું, તારા ચરણે પડી અને વિનંતી કરું છું, તને રામનો વનવાસ રહેવા દે, બાકી તારે જે જોતું હોય માગી લે પાછું. રામને વનવાસ નો તે, એટલા માટે ગુજરાતી કવિએ બહુ સુંદર લખ્યું છે. ઈ કહે છે કે કઈ કઈ રામને વન નો દે, આવો એનું આસ્વાદન કરીએ. કઈ કઈ તાર ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે, વન નો દે મારા રામને જી.
કઈ કઈ તારો એ ભરત ગાદીએ આવે રે, વન નો દે મારા રામને, વન નો દે મારા રામને.
દશરથ કહે છે કઈ કઈ તારી જે ઈચ્છા હોય પ્રગટ કર, કેવલ રામ નો વનવાસ રોકી દે. ભરત ભલે ગાદી આવે, જો એ ગુજરાતી કવિઓની રચના કેવી અદભુત છે, જેને રામાયણનો અનુભવ કરી અને આ કાવ્યો લખ્યા છે, જે વાત ચોપાઈમાં લખવામાં આવી છે, ભરતને રાજ્ય આપો પણ રામને વનવાસ ને, ઈ જ વાત કવિ પોતાના ભજનના માધ્યમથી પ્રસ્તુત કરે છે. અને દ્રશ્ય જયારે ઈ છે કે કઈ કઈ ને હાથ જોડે છે રાજાને, હાથ જોડતા જોડતા માગણી શું કરે છે,
કે તો અયોધ્યા બીજી એ આભેથી ઉતારું,
કહે તો અયોધ્યા બીજી આભેથી ઉતારી દઉં,
પણ મોત ના
કારણ કે ઇન્દ્ર જેની સહાયતા લઈને યુદ્ધ કરતો હોય એ દશરથ ગમે એ કરી હતી, તું કહેતી હોય તો બીજી અયોધ્યા લાવી દઉં, પણ એ કઈ કઈ મારું મરવાનું તો નિશ્ચિત છે, રામના વિયોગમાં હું મરીશ, પણ આ મારું મૃત્યુ સફળ નહીં થાય, મારી ઈચ્છા છે મારું શરીર છૂટે ત્યારે મારો રામ મારી સામે હોય. કારણ કે હરેક ભક્તની ઈચ્છા હોય છે કે જ્યારે એનું શરીર છૂટે ત્યારે ભગવાનનું સ્મરણ, કે ભગવાન એની સામે ઉભા હોય. પણ દશરથ કહે છે કે જો તું રામને વનમાં મોકલીશ તો તું મારા મોતને બગાડીશ, મારું મૃત્યુ બગાડશે. બહુ સમજાવવાનો દશરથ પ્રયાસ કરે, શરણમાં પડીને વિનંતીઓ કરે, અને આગળના પયારમાં તો જે વાત લખી છે કવિ, હે
કોઈ તો તને પાય લાગું કે તો પ્રાણ આપું,
કે તો તને
ભીખ માગુ રે વનનો દે મારા રામ ને રે
વનનો દે મારા રામ ને
એ કઈ કઈ તું જો એવું ચાહતી હોય કે આ રઘુવંશ નો મુકુટ તારા ચરણ માં ઝૂકે કહે તને પાય લાગુ જો વૈદિક સંસ્કૃતિનો આવો વિરોધાભાસ એક પતિ પોતાની પત્નીને ચરણ સ્પર્શ પગે લાગવાની વાત કરે અને એ વૈદિક કાળનો વ્યક્તિ કહે તને પાય લાગુ પગે લાગુ અને તું કહેતી હોય અયોધ્યાની દિવાલો ઉપર જે તલવાર લટકે છે એ ઉતાર કઈ કઈ મારો પ્રાણ અત્યારે આપી દઉં અને એટલાથી તને સંતુષ્ટિ ન હોય તો અયોધ્યાના સિંહાસન ઉપર બેસવા વાળો આ દશરથ અયોધ્યાની અંદર શેરીએ શેરીએ ભીખ માગવા નીકળે છે તારી ઈચ્છા છે હું ભિખારી બનું તો હું ઈ બનવા તૈયાર છું પણ મારી એક વિનંતી સ્વીકારી લે મારા રામને વનમાં ન જવા દે અને અંતિમ લાઈનમાં કહે છે
અવિચારી નાગણ તું તો શીત ને સંતાપે
અવિચારી નાગણ તું તો શીત ને સંતાપે
કલેજા મવાગી અમને જો કટારી રે વનનો દે મારા રામને
વનનો દે મારા રામને રે
કે છે હે અવિચારી સ્ત્રી એક નાગણની સાથે ઉપમા આપે છે તારો આ કુવિચાર વિચાર કર્યા વગરનું તે જે વરદાન માગ્યું છે મારા હૃદયમાં કોઈ તલવારનો ઘા કરતો હોય એવું મને લાગે છે અનેક ચોપાઈઓમાં ગોસ્વામીજીએ સમજાવ્યું છે અનેક વાર દશરથ વારંવાર હાથ જોડી અને વિનંતી કરે પગે પડીને વિનંતી કરે છતાં એવી કુબુદ્ધિ વાળી સ્ત્રી છે સમજતી નથી રાજા રામ રામનું રટણ કરે છે જમીન ઉપર પડ્યા છે અને દશરથને લાગ્યું કે હવે આ કઈ કઈ મારી વાત માને એમ નથી મારી વાત નહીં સ્વીકારે ત્યારે અંતિમ પ્રયાસ એને કર્યો એ સૂર્યવંશના સૌથી વડીલ પુરુષ ભગવાન સૂર્યદેવને પ્રાર્થના કરતા કહે છે કે સૂર્યદેવ કાલ સવારે જો તમે ઉગશો તો રઘુકુળનો સૂર્ય અસ્ત થઈ જશે એટલે હું તમને પ્રાર્થના કરું છું તમે અમારા કુળના વડીલ છો અને તમારા કુળમાં જ આવો અનર્થ થવા જઈ રહ્યો છે એટલા માટે હે સૂર્યદેવ ઉદવ કરહુ જની રબી રઘુકુલ ગુર અવધ બિલો કી સુલ હોય ઈવુર મારી પ્રાર્થના છે કે કાલે તમે ઉદિત ન થાવ કાલે સવારનો સૂર્ય જ ન ઉગવો જોઈએ સંભવ નથી છતાં દશરથ કારણ કે મરતો માણસ તણખલુઈ પકડે એમ જે ડૂબતો હોય એને એક તણખલુઈ મળે પાણીમાં એ પકડે એમ દશરથ સૂર્યને પ્રાર્થના કરે છે પ્રભુ કાલ તમે ઉદિત ન થતા કાલ તમે ઉગતા નહીં કેમ જેનાથી રામ વનમાં ન જઈ શકે અને આવી રીતે વિલાપ કરતા કરતા દશરથ કોપ ભવનની અંદર રામનું રટણ કરે છે સવાર થયું અને સવાર થતાની સાથે અયોધ્યાના એ રાજમહેલમાં દરવાજે ભીડ જામી છે કારણ કે લોકોને રાતથી ખબર છે કાલે સવારે રામ રાજા બનવાના છે અને રામ રાજા બનવાના છે એના ઉત્સાહમાં લોકો સૂતા નથી આખી અયોધ્યા નથી સૂતી સવાર પડતાની સાથે રામનું રાજતિલક જોવા માટે ભીડ આવીને દરવાજે ઊભી છે મંત્રીઓ સેવકો સામાન્ય નગરજનો મહેલમાં લોકો સમાતા નથી પણ એક પ્રશ્ન થયો બધા લોકો એકબીજાને પૂછે છે આટલો બધો સમય થઈ ગયો આજ સુધી એવું ક્યારેય બન્યું નથી કે મહારાજ દશરથ આટલા સમય સુધી સૂતા હોય કારણ કે રાજા રોજ બ્રહ્મ મુહૂર્તમાં જાગતા, પછી લે પહર ભૂપ નિત જાગા, આજ હમ હિ બડી અચરજ લાગા. રોજ બ્રહ્મ મુહૂર્તમાં જાગવા વાળો સૂર્યવંશ નો વીર પ્રતાપી રાજા દશરથ આજે સૂર્ય આકાશમાં આવી ગયા પછી તે સૂતો કેમ છે? સામાન્ય પ્રજાજનો મંત્રીઓને પૂછે છે, રાજા હજી જાગ્યા કેમ નથી? મહેલમાં કોઈ ચહલપહલ નથી, કોઈ આવતું જાતું નથી, કારણ શું છે? કયું વિશેષ કારણ છે કે દશરથ હજી સુધી આવ્યા નથી? એ મંત્રીઓ, તમે જાઓ, જેને રાજાને જગાડો. આજે રામનું રાજ તિલક છે અને આમાં આટલું બધું મોડું ન હોય, આટલી બધી વાર લગાડવાની જરૂર નથી. મંત્રીઓ ના જે સૌથી શ્રેષ્ઠ જ્યેષ્ઠ મંત્રી જેનું નામ હતું સુમંત, બધા મંત્રીઓએ સુમંતજીને કીધું કે સુમંતજી, તમે દશરથના કેવલ મંત્રી નથી, તમે એના સખા છો, તમે જાઓ. અને રાજાને જઈને કહો, આટલી વાર શા માટે? જો પ્રજાની અંદર કેટલી અધીરતા છે અને કેમ ન હોય. જેથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવાના હતા ત્યારે આપણી નજર એની ઉપર હતી, ભારતના વડાપ્રધાન બને ત્યારે દેશ એટલો ઉત્સાહમાં હતો જે સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. તો વિચાર કરો, જ્યાં સાક્ષાત રામ રાજા બનવાના છે, એ પ્રજાના હૃદયમાં આનંદ કેટલો છે, આપણી કલ્પનાથી પરાય છે. સુમંતજી આવ્યા પણ મહેલને જોયો તો સ્મશાન હોય એવું આજ દેખાય છે, કારણ કે જયારે અમંગળ થવાનું હોય ત્યારે એનો આભાસ પહેલા થાય છે. સુમંત વિચારે છે કે આજ આજ પરિસ્થિતિ ઠીક નથી, અને રસ્તામાં દર્શન કોનું થયું? એને મંથરા મળી. સુમંતજી પૂછે છે, એ મંત્રી, મહારાજ ક્યાં છે? ત્યારે મંથરા શું કહે છે? કોપ ભવનમાં. દુષ્ટ વ્યક્તિ હોય ને એ રસ્તો એ સ્થાનનો બતાવે, સારો વ્યક્તિ હોય તો એમ કે ચાલો ને મંદિરે જઈએ, કથામાં જઈએ. અને દુષ્ટ વ્યક્તિ હોય શું કે? ચાલો સિનેમા જોવા જઈએ. મંથરાના વંશજો, મંથરાએ જયારે કીધું કોપ ભવનમાં, ત્યારે એ અમંગળો સાચા પડતા હોય એવું સુમંતને લાગે છે. છતાં સુમંતજી કોપ ભવન ની અંદર આવ્યા છે. કોપ ભવન ની અંદર આવી અને દશરથજીની સ્થિતિ જોઈ, રાજા હોવા છતાં ભૂમિ ઉપર પડ્યા છે, સુમંત સ્થિતિ સમજતા નથી અને દશરથજીને પ્રણામ કરે છે. જય જીવ કહી જય જીવ બેઠ શિર નાઈ, દેખી ભૂપ ગતિ ગયું સુખાઈ. સુમંતજીએ દશરથજીને પ્રણામ કર્યા અને પ્રણામ કરીને દશરથની દશા જોઈ સુમંતો ફીકા પડી ગયા તરત. સુમંતજી વિચાર કરે છે, નિશ્ચિત કઈક અમંગળ થવા જઈ રહ્યું છે પણ મને સમજમાં આવતું નથી. સુમંતજીને આવેલા જોયા, દશરથજી સુમંતનો હાથ પકડીને કહે છે, સુમંત, દશા વિપરીત થઈ છે. રામચરિત માનસમાં આ વ્યાખ્યા નથી કે દશરથજી સુમંતજી યારે વાત કરે છે, અન્ય રામાયણોમાં છે. કારણ કે અહીંયા એ પ્રસંગ છે કે કઈ કઈ બોલે છે, દશરથ જવાબ નથી આપતા, પણ છતાં દશરથની એ દ્રષ્ટિ જે સુમંત ઉપર પડી અને એ દ્રષ્ટિ શું કહે છે. કારણ કે ક્યારેક ક્યારેક બોલવા માટે શબ્દની જરૂર નથી, કેવલ ભાવ જ શબ્દનું કામ કરી દેતા હોય છે. અને સુમંતે જયારે દશરથની આંખમાં જોયું, દશરથની દ્રષ્ટિ જોઈ સુમંતને લાગ્યું, એને દશરથ શું કહેવા જઈ રહ્યા છે, એ સુમંત આજ મારી દશા ફરી છે. ગુજરાતના એક કવિ આ વાતને બહુ સુંદર લખી છે. નૃપતિ કહે આ જન્મ જન્મના પ્રગટ્યા મારા પાપ, આજે બધા પ્રગટ્યા મારા પાપ. ગુરુ દુભાવ્યા હશે, ગાયોને મારી હશે, ગુરુ દુભાવ્યા હશે, ગાયોને મારી હશે, માર્યા હશે મેં માને બાપ,
ડુંગરે મેં દાવ લગાડ્યા, ડુંગરે મેં દાવ લગાડ્યો, એણે મારો ખેલ બગાડ્યો.
સુમંત્રે જાણે કહે છે દશરથ કે સુમંત મારા કયા જન્મના પાપ પ્રગટ થયા છે, કોઈક જન્મમાં મેં ગુરુઓને દુભાવ્યા છે, ગુરુઓને કષ્ટ આપ્યું છે, મેં ગાયોની હત્યા કરી છે, ક્યારેક મેં મારા માતા પિતાની હત્યા કરી છે, ક્યારેક મેં ડુંગરાઓ ઉપર દાવાનળ લગાડ્યા છે, જેના કારણે આ કઈ કઈ આજ મારી બાજી ઊંધી વાળી છે. સુમંત ઉભા ઉભા જોવે છે, મહારાજ શોક થી વ્યાકુળ છે, ત્યારે કઈ કઈ બોલે છે, કઈ કઈ કહે છે, આખી રાત રાજાને ઊંઘ નથી આવી, પણ કહેતી નથી મારા કારણે, ઊંઘ નથી આવી આખી રાત રાજાને, રામ નામનું રટણ કરે છે, એનો ભેદ રાજા જાણે છે, કોઈ નથી જાણતો. તમે એક કામ કરો, તમે રામને જઈને બોલાવી આવો, કારણ કે રામનું રટણ કરે છે તો રામ સિવાય કોઈ આનું સોલ્યુશન નહીં લાવી શકે. રામને બોલાવો અને જલ્દી બોલાવો, તમે વાત ન લગાડો, કારણ કે કઈ કઈ ને ઉતાવળ હતી કે જલ્દી રામ જો વનમાં વયા જાય તો વચ્ચે કોઈ બાધા ન આવે, કે એદી કોઈ ગુરુજન આવી જાય, કોઈ મોટા વ્યક્તિ આવે અને વચ્ચે પડીને કદાચ મને સમજાવે કે કઈ કઈ તું આ શું કરી રહી છે. અને માની લો વશિષ્ઠજી આવી ગયા, એના વચન ને કોણ ઉઠાવી શકે છે? કઈ કઈ વિચાર કરે, જેટલું જલ્દી બને એટલા રામને વનમાં મોકલી દેવા છે. સુમંત ને કહે છે તમે જલ્દી જાઓ અને જલ્દી જઈને રામને અહીંયા બોલાવી ના આવો તમે. અને પછી રામ જયારે તમારી સાથે આવે ને સમાચાર, ત્યારે પૂછજો રાજાને, તમે અહીં ધ્યાન રાખો, તમને ત્યાં જવાની જરૂર નથી. સુમંતજી કઈ કઈ ની વાત સાંભળીને સમજી ગયા કે નક્કી આણે જ કઈક ખેલ નાખ્યો છે, કારણ કે પતિ આટલી વિરહ દશામાં આટલા દુખી છે અને આને કઈ દુઃખ નથી, જાણે છે કહેતી નથી, પણ છતાં સુમંતજી વગર વિલંબે બોલાવવા માટે જઈ રહી છે. સુમંતજી દશરથજીના મહેલેથી, કૈકેયીના મહેલેથી, કોપભવનથી જયારે નીકળ્યા છે, મનમાં વિચાર કરતા જાય છે કે કઈ ચાલ રમી છે આ રાણી, શું કર્યું છે એને. અને ત્યારે સુમંતજી રામના મહેલે પહોંચે છે. રામના મહેલે પહોંચ્યા, દરવાજો બંધ છે. સુમંતજી એ ત્યાં પહોંચ્યા એટલે દરવાજો સ્વયં સીતાજી ખોલે છે, કારણ કે રામનો રાજ્યાભિષેક છે, બધી દાસ દાસીઓને છુટ્ટી આપી દેવામાં આવી છે, મહેલમાં કોઈ નથી. સીતાજી દરવાજો ખોલે છે અને દરવાજો ખોલી સુમંતજીનું સ્વાગત કરે છે. સુમંતજી આવીને પૂછ્યું રામ ક્યાં છે? સીતાજી કહે છે પૂજામાં બેઠા છે. અને હજી સીતાજી એનું સ્વાગત પૂર્ણ કરે ત્યાં ભગવાન રામ ઈજ પૂજાના વસ્ત્ર ધારણ કરી સુમંતજીની સામે ઉપસ્થિત થયા. અને ભગવાન રામ અને જાનકી બંને સુમંતજીને પ્રણામ કરે છે. અને એના પ્રણામ જોઈ, સીતાજીનો આદર સત્કાર જોઈ સુમંતજી કહે છે કે બેટા, રઘુકુળ તને પ્રાપ્ત કરીને જ ધન્ય થઈ ગયું છે. એક મંત્રીનો એક પિતા સમાન આદર, સંસ્કાર હોય ને ક્યાં જ થઈ શકે. બહુ સુંદર સ્વાગત કર્યું. અને સુમંતજી કહે છે કે તમને તમારા પિતાજી યાદ કરે છે તરત, આ તો ભગવાન છે, બધું જાણે. રઘુવંશ શિરોમણિ રામ વિચાર કર્યો કે પિતાજી આ સમય યાદ કરે છે તો પહેલા ન્યા જવું જોઈએ. વસ્ત્ર બદલ્યા નહીં, એ જ સાદા વસ્ત્રો જે ધારણ કર્યા હતા એ પહેરીને ચાલ્યા, કારણ કે ભગવાને વિચાર્યું છે. અત્યારે જો અલંકાર સજીને તૈયાર થઈને જાશ તો આવીને વલકલ જ પહેરવાનું છે, શું કામ શ્રીંગાર ધારણ કરવો? પાછું ઉતારવાનું જ છે, ધારણ કરવાનો કોઈ અર્થ નથી. અને એટલા માટે ઈજ વસ્ત્રમાં, ઈજ વેશમાં રામ સુમંત્રની સાથે જઈ રહ્યા છે. સુમંત્ર અને રામને કઈ કઈ ના મહેલ બાજુ જતા જોયા ત્યારે પ્રજાજનોના મનમાં તે સંશય થયો, જેનું રાજ તિલક થવાનું છે એ વ્યક્તિ કોઈ શ્રીંગાર કર્યા વગર આટલી સાદી વેશભૂષામાં ક્યાં જઈ રહ્યો છે? રામ તૈયાર કેમ નથી હજી? અને સુમંત્ર એને લઈને કઈ કઈ ના મહેલ બાજુ શા માટે જાય છે? પણ એ બધા વિચાર કરે, ઈ વચ્ચે રામ કઈ કઈ ના કોપ ભવન સુધી આવી ગયા છે. અને આવીને એને જોયું કે રઘુવંશ શિરોમણી રાજા દશરથ જમીન ઉપર પડ્યા છે એવી રીતે, અને ડરેલા જેમ એક સિંહણને જોઈ અને ગરડો થઈ ગયેલો હાથી જેમ ભયભીત થઈ જાય, એ મહારાજ દશરથ એવી હાલતમાં એને દર્શન કર્યું. અને ગોસ્વામીજી કહે છે પ્રથમવાર રામે એના જીવનમાં દુઃખ જોયું છે. બાળપણ જ્યારથી અયોધ્યામાં રામનો જન્મ થયો ત્યારથી લઈને આજ સુધી દુઃખ કોને કહેવાય રામને ખબર નહોતી. આવી હાલત જ, આવી આવો રોતો વ્યક્તિ, આવો દુઃખી વ્યક્તિ અયોધ્યામાં પહેલી વાર જોયો છે. શું કામ? આચાર્યો લખે છે આ સૂર્યવંશનું રાજ્ય છે. સૂર્યવંશના રાજાઓના રાજ્ય એવા હતા જેમાં એક કૂતરોય દુઃખી ન હોય, ક્યારે એક પશુય દુઃખી ન હોય, એટલે અવધમાં દુઃખ નહોતું. ન્યા ક્યારે યુદ્ધ નથી, ન્યા કોઈનો વધ નથી થયો ક્યારે, ઈ અવધ છે, ઈ અયોધ્યા છે. અને આજ જીવનમાં પહેલી વાર રામ દુઃખ જોવે છે, પિતાની હાલત જોઈ, અને છતાં ધૈર્ય ધારણ કર્યું. શું કામ? કારણ કે રામની જેટલી ધીરતા બીજા કોઈમાં નથી. ધૈર્ય ધારણ કરી અને રામ પૂછે છે પિતાને, પિતાજી તમારા દુઃખનું કારણ શું છે? તમને કોઈ તકલીફ છે? તમને કોઈ કઈ કીધું છે? તમે આવી હાલતમાં શા માટે બેઠા છો? દશરથનું મુખ ખુલતું નથી. શું બોલે દશરથી? કે રામ, જે મુખ કાલ સુધી તને એમ કહેતું તું તને રાજા બનાવવો છે અને આજે એ મુખેથી વનમાં જા, કેવી રીતે હું કહું? રામ બહુ મનાવવાનો પ્રયાસ કરે છે કે દશરથ કઈક બોલે, દશરથ બોલતા નથી. અને ત્યારે એને કારણ જાણવા માટે કઈ કઈ તરફ મુખ કર્યું અને કીધું, હે માતા, મને પિતાના દુઃખનું કારણ કયો અને તમે જલ્દી બતાવો જેનાથી એનું નિવારણ થઈ શકે, એને દૂર કરી શકાય. જેવું રામે કઈ કઈ ને કીધું કે આનું કારણ બતાવો, ત્યારે કઈ કઈ કહે છે, રામ તારામાં જે સ્નેહ છે તારા પિતાનો, એ સ્નેહ જ એના દુઃખનું મૂળ કારણ છે, કારણ બીજું કઈ નથી. તો કે પણ મારો સ્નેહ, સ્નેહથી કોઈ વ્યક્તિને આટલું દુઃખ થાય? આ જગતમાં હરેક પિતા પોતાના પુત્રને પ્રેમ કરે, પણ પ્રેમ કરવાથી પિતાને સુખ થાય, દુઃખ ન થાય? સત્ય બતાવો, આનું કારણ શું છે? ત્યારે કઈ કઈ કહે છે, દેન કહે ને મોહી દોઈ બરદાના, માંગે એવું જો કછ મોહી સહાય. રામ, એક સમયે દેવાસુર સંગ્રામ થયેલો અને એ સમયે દેવતાઓની મદદ કરવા આ તારા પિતા સ્વર્ગલોકમાં ગયેલા અને સાથે હું ગઈ હતી. એ અસુરો સામે યુદ્ધ કરતા કરતા દશરથ ઘાયલ થયા અને એ સમયે મેં એની રક્ષા કરી એના પ્રાણોની, અને એ સમયે તમારા પિતાએ મને કીધું હતું કે કઈ કઈ તારી સેવાથી તે મારા પ્રાણ બચાવ્યા છે, એટલા માટે હું પ્રસન્ન છું. બે વરદાન માંગ્યું અને મારી કોઈ ઈચ્છા નહોતી, મેં કીધું ભવિષ્યમાં જયારે જરૂર પડે ત્યારે હું માગી લઈશ. અને એ જ બે વરદાન આજ મેં માગ્યા એમાં તારા પિતાને દુઃખ થઈ રહ્યું છે. રામ કહે છે વરદાન માંગ્યા એમાં પિતાની આવી હાલત. વિસ્તારથી જણાવે છે અને કઈ કઈ ના શબ્દો. ગોસ્વામીજી કહે છે કે બે ધડક કઈ કઈ બોલી રહી છે અને એવા વચનોની સરખામણી આપતા ગોસ્વામીજી કહે છે જાણે કઠોરતા સાક્ષાત મૂર્તિમાન શબ્દ લઈને પ્રગટ થઈ હોય એટલા કઠોર અને કટુ વચન. કારણ લાગે છે કે આજ કઈ કઈ ની જીભ ધનુષ બની ગઈ છે અને એમાંથી નીકળતા શબ્દ ઈ બાણ છે, જેને સંભળાય એને હૃદયમાં વાગે છે. એટલી કઠોર થઈ અને કઈ કઈ કહે છે મેં બે વરદાન માંગ્યા. રામ પૂછે છે માતા ઈ બે વરદાન કયા છે? ત્યારે કઈ કઈ કહે છે કે પ્રથમ વરદાન મેં ઈ માંગ્યું કે ભરતને રાજા બનાવવામાં આવે. અને કઈ કઈ પાસેથી જયારે સાંભળ્યું કે ભરત રાજા બને રામના હૃદયમાં અપાર આનંદ થયો છે. સારું થયું આપણે બંધનથી છૂટ્યા, ભરત રાજા બનશે, હું રાજ્ય કાજથી મુક્તિ પ્રાપ્ત કરીશ. જુઓ આ એક સ્વભાવ છે, આ શીલ છે. જ્યાં સંપત્તિ એક ભાઈ બીજા ભાઈને આપવાની વાત કરે છે આ ભારત વર્ષનો ઇતિહાસ બોલે છે. અને આજે ગમે એની હોય લાવો, ભાઈઓની નથી મુકતા, એ બીજાની રહેવા દે. રામાયણ શીખવે છે જીવન કેમ જીવવું છે. જેવો મોટો ભાઈ છે અધિકાર એનો છે અને છતાં હૃદયમાં પ્રસન્નતા છે મારો ભાઈ રાજા બનશે. બીજું વરદાન શું છે? તો કે 14 વર્ષ તારે વનમાં જવાનું છે તપસ્વીઓના વેશમાં. રામ અતિ પ્રસન્ન છે કે માતા જે સૌભાગ્ય હું ચાહતો હતો એ તમે મને પ્રદાન કર્યું છે. આ જગતમાં બધા બધાને આ વસ્તુ નથી આપતા, તમે આજે મને એ આપ્યું છે. અને ત્યારે રામ કઈ કઈ ને કહે છે, કહે છે સુનુ જનની. પ્રથમ વાર રામાયણ ની અંદર આ શબ્દનો પ્રયોગ થયો છે, જનની કહે છે રામ. સાહિત્ય દોષ શું છે? જનની એને કહેવાય જે જન્મ આપે. કઈ કઈ જન્મ નથી આપ્યો છતાં એને જનની કહે. શું કામ? તો કહે છે સુનુ જનની સોઈ સુત બડ ભાગી.
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 જો પિતુ માતુ વચનયનો રાગી.
જો પિતુ માતુ વચનયનો રાગી.
સુનુ જનની, હે જનની સાંભળ, બડભાગી આ જગતમાં ભાગ્યવાન વ્યક્તિ કોણ છે? જે માતા અને પિતાના વચનને અનુરાગી હોય. અનુરાગી અર્થાત પાલન કરવા વાળો હોય. જો સાચો પુત્ર સાચો સંતાની છે જે માતા પિતાની આજ્ઞાનું પાલન કરે, માતા પિતાની સામે થાય, એ પુત્ર નથી એ મૂત્ર છે. અને મૂત્રનો હંમેશા ત્યાગ કરી દેવાનો હોય છે. એમ જગતમાં કુપુત્ર થયો હોય એનો ત્યાગ કરી દેવો જોઈએ. કેમ? કારણ કે કુપુત્ર હંમેશા દુઃખદાયી હોય છે. જેવો મહાભારત સાક્ષી છે, દુર્યોધનનો જ્યારે જન્મ થયો ત્યારે વેદવ્યાસજીએ કીધું, ધૃતરાષ્ટ્ર આ પુત્ર તારા કુળનો વિનાશ કરવા વાળો છે અને એટલા માટે આને એકને મારી નાખ, બાકી 99 રહેશે. પણ ધૃતરાષ્ટ્રનો એ મોહ, અને જો એ એક દુર્યોધનના કારણે આખા કુરુકુળનો વિનાશ થઈ ગયો. કુપુત્ર બહુ દુઃખદાયી છે. રાજા અંગનો પુત્ર વેન કુપુત્ર થયો, રાજાને મૃત્યુ આવી ગયું. એટલે દુષ્ટ પુત્ર નો હંમેશા ત્યાગ કરી દેવો જોઈએ. આ વાત સાંભળવામાં સારી લાગે, આપણે કરી ન શકીએ, કારણ કે આપણા માટે તો ગાળું દેતો હોય તો આપણો છે ને. અમારે પ્રભુજી કે છોકરાની ગાળ્યું ઘી ની નાડ્યું, ગમે એમ તો ગાળું દેતો આપણો, એ આપણો, આપણે પોસાય. રામ કહે છે કે જે માતા અને પિતાના વચનને પાલન કરતો હોય એ પુત્ર વાસ્તવમાં પુત્ર છે. અને એટલે ઋષભદેવ કહે છે ભાગવતમાં, પિતા ન સસ્યાત માતા ન સસ્યાત પુત્ર ન સસ્યાત. ઈ જ પુત્ર આ જગતમાં પુત્ર છે જે માતા અને પિતાનું પ્રિય કરવા વાળો છે, જે માતા પિતાનો તે ઉદ્ધાર કરે, જે માતા પિતાને તે ગર્વ અપાવે, ઈ પુત્ર પુત્ર છે. અને બાકી તો બધા ઈ પશુ સમાન છે. પુત્ર વ્યક્તિ શું કામ પ્રાપ્ત કરે છે કે માતા અને પિતાના અધૂરા રહી ગયેલા કર્મને પૂરા કરી અને એને મુક્તિ અપાવી શકે, એટલે પુત્રની જરૂર છે. આજ પુત્ર બધાને જોઈશ, ગમે એને પૂછો તો ઈ જાવ જવો ને મંદિરમાં ભીખ માંગતા દેખાય, દીકરા દેજો, શું કામ ગઢપણ પાડે ને. અને આવી આશા એ જેને જેને દીકરા માંગ્યા છે એને મૂર્ખ છે, કારણ કે શાસ્ત્રનો જેને અભ્યાસ નથી, જે શાસ્ત્રના સંગમાં નથી, એને ઈ ખબર નથી કે ભગવાન આગળ માગવું શું જોઈએ. દીકરા આપો તો એવો દીકરો આપો જે ભગવાનનો ભક્ત બને. જો ભાગવતમાં ધ્રુવ મહારાજ પુત્ર છે ઉતાનપાદને, પણ કેવો પુત્ર છે, 6 મહિનાની ઉંમરમાં ભગવાનની પ્રાપ્તિ કરી લીધી, આ પુત્ર છે. જે પુત્ર ભગવાનનો ભક્ત ન હોય, સુમિત્રાજી આગળ કહે છે લક્ષ્મણને, લક્ષ્મણ જયારે પરમિશન લેવા જાહે કે માતા હું રામની સાથે જાઉં કે નહીં, ત્યારે સુમિત્રા કહે છે આ જગતમાં ઈ જ માતા પુત્રવતી છે, એને પુત્રવતી જુવતી જગ સોઈ, ઈ માતા પુત્રવતી છે જેનો પુત્ર ભગવાન રામનો ભક્ત છે. અને જેનો પુત્ર ભક્ત નથી ઈ તો પુત્ર હોવા છતાં વાંજણી છે. ગોસ્વામીજી લખ્યું છે, શબ્દો કડવા લાગે પણ સત્ય આ જ છે. કારણ કે એક ભક્ત, મહેતા નરસિંહ કહે કુલ 71 તાર્યા, હે એક વ્યક્તિ જો ભક્ત બને ને 71 પેઢીઓને તારી દે. 7મો સ્કંદ, સુખદેવજી બોલે, હે પરીક્ષિત, હિરણ્યકશિપુનો પુત્ર હોવા છતાં જયારે નરસિંહદેવ પ્રહલાદની સામે પ્રગટ થયા અને પ્રહલાદને કીધું પ્રહલાદ વરદાન માગ, ત્યારે પ્રહલાદ કહે છે પ્રભુ તમારા ચરણમાં રતિ રહે, આની સિવાય બીજું કઈ નથી ચાહતો. બહુ વિચાર કર્યો, બહુ જયારે નરસિંહદેવ ભગવાને કીધું પ્રહલાદ માગી લે, ત્યારે પ્રહલાદ કહે છે કે મારો આજે બાપ છે બહુ ઉત્પાતી હતો, ભજન તો આને જીવનમાં ક્યારેય કર્યું નથી, તમારો શત્રુ હતો, મારી એવી ઈચ્છા છે, મારો બાપ છે, આને તમે તમારા ધામમાં મોકલી દો. ત્યારે નરસિંહદેવ બોલે છે પ્રહલાદ બોલવાની જરૂર કેમ, તે જે દિવસથી ભક્તિ પ્રારંભ કરી છે તારી 21 પેઢી મારા ધામને પ્રાપ્ત કરી ચૂકી છે. એક પુત્ર જો ભક્ત બની જાય ને આખા કુળને તારે. ઘણા એ વિચારમાં પડે તો સારું છોકરાને ભગત બનાવશું, આપણે તો કરવી છે એ સંકલ્પ લેતા જ નથી, તોય છોકરાને ભગત બનાવશું આપણા. બાપ એવા બેટા, છોકરો વિચાર કરે બાપા એ આપણી ઉપર નાખ્યું, આપણે આપણા છોકરા ઉપર નાખો, અને એ પેઢી દર પેઢી ચાલે છે. આચાર્યો કે છે બાપની સંપત્તિ પુત્રને વારસામાં મળે, ભક્તિ વારસામાં નથી આવતી, નહીતર હિરણ્યકશિપુના ઘરે પ્રહલાદ ન હોય, ઉતાનપાદના ઘરે ધ્રુવ ન થાય. આ વારસાનો વિષય નથી, આ ભક્તિનો વિષય છે. આ સંસ્થાના આચાર્ય એસી ભક્તિ વેદાન સ્વામી, જો એના જીવનમાં એક પ્રસંગ બહુ અદભુત પ્રસંગ છે. એના પિતા ભક્ત હતા, ગોરમોહન ડે, બંગાળની અંદર રહેવા વાળું આ પરિવાર. અને એનો એક આ પુત્ર જેનું નામ હતું અભય, જે આગળ જતા ભક્તિ વેદાન સ્વામી થયા, પિતાથી સંસ્કાર પ્રાપ્ત થયા, આગળ જતા બિઝનેસમેન નહીં બન્યા, એક સમય જીવનમાં એવો આવ્યો, 1945 ની આ ઘટના છે. 1945 માં હેરિસન રોડ ઉપર કલકત્તામાં આ પ્રભુપાદજીનું ઘર હતું, આજે છે. અને આ વિશ્વના કલ્યાણ માટે ગોરમોહન ડેની ઈચ્છા હતી કે મારો પુત્ર એક મહાન વૈષ્ણવ બને અને એવો ભક્ત બને જે આખા જગતના જીવોનો ઉદ્ધાર કરે. તો ઈસ પ્રભુપાદજી જયારે પોતાના ઘરે ગયા, એમની પત્નીનું નામ હતું રાધારાણી. પ્રભુપાદજીએ વિચાર કર્યો કે પરિવારમાં બિઝનેસમાં બહુ સમય ગયો, પ્રચાર કરવો જોઈએ. પરિવારને જઈને પૂછ્યું, પ્રચારમાં મને સહયોગ આપો. કોઈ તૈયાર ન થયું, કોઈએ સહયોગ ન આપ્યો. અને એક વખતની ઘટના, એ પ્રભુપાદજીએ જે ભગવદ્ ગીતા ભાગવતમના જે ગ્રંથો ઘરે રાખ્યા હતા, તો એની પત્ની જે હતી એને શું કર્યું, એને પસ્તીમાં આપી દીધા. અને એનાથી જે પૈસા આવ્યા એનાથી ચા અને બિસ્કિટ લઈ લીધા. રાધારાણી ટેબલ ઉપર બેસી અને ચા પી રહ્યા છે. અને જયારે પ્રભુપાદજી આવીને પૂછ્યું કે ભગવદ્ ગીતા ક્યાં છે, તો કે એ તો મેં પસ્તી વાળાને આપી દીધી. અને ત્યારે એ પ્રભુપાદજીને લાગ્યું કે આ કાર્ય ઠીક નથી થઈ રહ્યું, આ પરિવાર ઠીક નથી, આને છોડવું પડશે. પ્રભુપાદજીએ પૂછ્યું, તારે ચા જોતી છે કે હું, ટી યા મી? અને એની પત્નીએ મજાકમાં ઉત્તર આપ્યો, મારે ચા જોઈએ છે. ઈ દાદર ઈ પ્રભુપાદજી ઉતર્યા, શરીર છોડી દીધું, પણ ઈ હેરિસન રોડ ના મકાન નો દાદર ઈ ભક્તિવેદાન સ્વામી ફરીને ચડ્યા નહીં ક્યારે. આખા વિશ્વને ભક્ત બનાવ્યું, જુઓ, આખી દુનિયાને કૃષ્ણ ભક્તિનું દાન આપ્યું એને. આ છે વાસ્તવમાં પુત્ર, એવા સાધુ બન્યા જેણે પોતાનું પરિવાર બિઝનેસ બધું છોડ્યું. કોના માટે? કેવલ આ જગતના જીવોના કલ્યાણ માટે. એક ઓર આચાર્ય થયા પરંપરામાં, ઠાકુર ભક્તિ વિનોદ, બંગાળના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હતા. અને એમણે તે એક પુત્ર માગ્યો ભગવાન પાસે. જગન્નાથપુરીમાં રહેતા હતા અને જગન્નાથપુરીની અંદર જઈ અને જગન્નાથજીને પ્રાર્થના કરી, એક એવો પુત્ર આપો જે હરિનામનો આખા જગતમાં પ્રચાર કરી શકે. અને જન્મ થયો ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર, જે એસી ભક્તિ વેદાન સ્વામી ઇસ્કોનના સંસ્થાપક આચાર્યના ગુરુ થયા. કેમ ખબર પડી કે એ જગન્નાથજીની કૃપાથી જ જન્મા છે? કારણ કે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુરનો જન્મ થયો તો જનોઈ સાથે, જનોઈ હારે જન્મ લીધો હતો. અને આજે તે ઈ ભક્તિ સિદ્ધાંત મહારાજનું ઘર છે જગન્નાથપુરીમાં. જ્યારે ભક્તિ સિદ્ધાંત મહારાજ નાના એવા હતા ને, રથયાત્રા હતી જગન્નાથપુરીમાં, તો જગન્નાથજીનો રથ જયારે નીકળ્યો, ભક્તિ વિનોદ ઠાકુરના ઘર આગળ આવી અને એ રથ ઉભો રહી ગયો. 10 લાખ લોકો હતા એ રથયાત્રામાં. 10 લાખ લોકો રથને ખેંચે, પણ રથ એક તલભાર એની જગ્યાએથી હલતો નથી. કેટલી વાર દોરડા તૂટી ગયા. અને ત્યારે એ પંડાવે એનાઉન્સમેન્ટ કર્યું કે કોઈએ જગન્નાથજીની કઈ માનતા લીધી હોય તો અહીંયા આવો, દર્શન કરો અને એને પૂરી કરો. ભક્તિ વિનોદ ઠાકુરને યાદ આવ્યું, મેં લીધેલી છે, પુત્ર માંગ્યો હતો, પુત્રનો જન્મ થઈ ગયો. અને એ ભક્તિ સિદ્ધાંત સરસ્વતીના જે માતા, એને હાથમાં લઈ આવ્યા અને જેવા જગન્નાથજીના ચરણોમાં સ્પર્શ કર્યો, જગન્નાથજી એક ફૂલ પાડી આશીર્વાદ આપ્યા અને ઈ ભક્તિ સિદ્ધાંત મહારાજને દર્શન કરાવીને અંદર લઈ ગયા અને રથ પછી આગળ ચાલ્યો. આ પુત્ર છે જેને ભારત વર્ષમાં 64 ગૌડીય મઠની સ્થાપના કરી અને આ કૃષ્ણ ભાવનામૃત ભક્તિની ધારાને આગળ વધાવી. ઈ ભક્તિ સિદ્ધાંત મહારાજના પ્રચારના કારણે ભક્તિ વેદાન સ્વામી આપણને પ્રાપ્ત થયા. આ જગતમાં સાચા ગુરુઓ અને પરંપરાની ઓળખ કરાવી, કૃષ્ણની ઓળખ કરાવી, ભક્તિની ઓળખ કરાવી, રામની જેણે ઓળખ કરાવી આ જગતને, આવા પુત્રો એને જે આચાર્યો બન્યા છે. આ પુત્ર વાસ્તવમાં પુત્ર છે જે પિતા અને માતાની આજ્ઞાઓને સાકાર કરે છે, પાલન કરે છે માતા પિતાની આજ્ઞાઓનું. અને રામે કીધું, તનય માતુ પિતુ તોષ નિહારા દુર્લભ જનની સકલ સંસારા. એ માતા, તનયુ માતુ પિતુ તોષ નિહારા, માતા ને પિતા ને સંતુષ્ટિ આપે આવો પુત્ર દુર્લભ જનની સકલ સંસારા. હે જનની, આખા જગતમાં દુર્લભ છે. હવે વારંવાર ભગવાન કઈ કઈ ને જનની કહે છે. જનની એટલે કે કૌશલ્યાએ મને જન્મ આપ્યો. અયોધ્યાનો રામ કૌશલ્યાના ગર્ભથી પ્રગટ થયો છે, પણ રામ રાજ્યનો રામ કઈ કઈ તમારાથી પ્રગટ થવાનો છે એમ. અને એટલા માટે ભગવાન કઈ કઈ ને જનની કહે છે એમ, કારણ કે તમે વનવાસ આપશો. જો હું અયોધ્યામાં રહેત તો મારું રાજ્ય અયોધ્યા સુધી સીમિત રહેત, પણ આજ તમારી કૃપાથી આ રામ કેવલ અયોધ્યામાં નહીં આખી પૃથ્વી ઉપર રાજ કરશે. રામ રાજ્યનો પાયો નાખ્યો છે માં તમે, એટલે રામ જનની સંબોધન આપે છે. રામ રાજ્યના રામનો જન્મ તમારાથી થયો છે. અને માતા, જે કામમાં ફાયદો હોય એ જ કરાય ને. કેટલા ફાયદા છે મને, મુનિગણ મેલન વિશેષ બન સબહી ભાત હિત મોર. એ માતા, હું વનમાં જઈશ, મને કેટલા ઋષિઓનો સંગ મળશે, કેટલા ભક્તોનું દર્શન થશે, મારું બધી રીતે કલ્યાણ છે. અને પિતાની આજ્ઞાનું પાલન થશે. તમારી જેવી માતાના આશીર્વાદ, તમારી સંમતિ છે આમાં. અને મારો પાંચમો ફાયદો, જે ભગવાન રામને સૌથી વધારે વિશેષ પ્રિય, કે મને સૌથી વધારે ફાયદો શું છે,
ભરત પ્રાણ પ્રિય ભાવ હિરાજો.
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 વિધિ સબ વિધિ મોહિ સન મુખ આજો.
સબ વિધિ મોહિ સન મુખ આજો.
જો ન જાઉ બન એસે હુકા જા. જો ન જાઉ બન
એસે હુકા જા.
પ્રથમ ગણિય મોહિ સાજા.
પ્રથમ ગણિય મોહિ મૂઢ સાજા.
અને પ્રાણ પ્રિય ભરત રાજા બનશે, સૌથી વધારે મોટું સુખ. અને આ બધી વાતને જોઈ અને મને એવો આનંદ થાય છે કે આજ વિધાતા મારી સન્મુખ છે, આજ મારું ભાગ્ય મારી સાથે હોય એવું મને લાગે. વિચાર કરો, એક રાત્રિનો ફરક, એક રાત્રિ પહેલા જે રાજા બનવાનો છે અને એ જ વ્યક્તિ સવારે વનમાં જવાનો છે. રાજ્ય મળ્યું, કોઈ પ્રસન્નતા નહીં. હવે જયારે રાજ્ય જઈ રહ્યું છે, કોઈ દુઃખ નથી. આ છે પુત્રની વ્યાખ્યા. આ સાચો પુત્ર છે જે માતા પિતા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરે. કાલ સવારનો ઇતિહાસ એને આપણા ગુજરાતમાં જુનાગઢ દિલખા શેઠ સગાળ સા ભગવાનનો એક મહાન ભક્ત, અને એને એક પુત્ર હતો જેનું નામ હતું ચેલૈયો. અને દાનવીર ભક્તમાં લેવું કહે છે કે શેઠ સગાળ સા બીજું કોઈ નહીં, સાક્ષાત કર્ણનો જ બીજો અવતાર હતા, મહાદાનેશ્વરી. અને એનો નિયમ, સાધુને જમાડ્યા વગેરે કોઈથી જમે નહીં. ભગવાનને પરીક્ષા લેવાનું મન થયું, એવી અતિવૃષ્ટિ કરી એના ગામ ઉપર, કોઈ જગ્યાએથી સાધુને આવવાનો રસ્તો ન રહેવા દીધો. અને આવી પરિસ્થિતિ જ્યારે ઊભી થઈ, એની પત્નીનું નામ હતું ચંગાવતી. શેઠ સગાળસા અને ચંગાવતી સાધુને શોધવા નીકળ્યા છે. સાત દિવસ થઈ ગયા ઉપવાસ. અને કેવું વ્રત છે, જ્યાં સુધી સાધુ ન મળે, સાધુ ન જમે, ત્યાં સુધી ઉપવાસ કરવાનો. સાત દિવસ વયા ગયા, ઉપવાસ થઈ રહ્યા છે. કોઈક ગામવાળા વ્યક્તિ આવીને કીધું, ગામના પાદર એક સાધુ બેઠો છે,
પણ કેવો છે? આખા શરીરે કોઢ, અંગે અંગમાંથી લોહી પરુ પસ નીકળી રહ્યું છે. જેને કોઈ જોવાનો ચાહે એવો સાધુ ત્યાં બેઠો છે અને સ્વભાવે બહુ કઠોર છે, પણ તોય તમારે 7 દિવસના ઉપવાસ છે, એને લાવવો હોય તો તમે લાવી શકો છો. શેઠ સગાળસા અને ચંગાવતી બે ગયા અને સાધુને વિનંતી કરી, પ્રાર્થના કરી કે 7 દિવસના ઉપવાસ અમારે છે અને અમારો નાનો બાળક છે ને એને છે, આખું પરિવાર ઉપવાસ કરે, કારણ કે સાધુ નથી આવ્યા. જુઓ આ સંસ્કાર છે. બહુ વિનંતી કરી, સાધુ આવવા તૈયાર નહોતા, પણ કીધું જો મને કષ્ટ થશે તો હું શ્રાપ આપીશ. મહારાજ કોઈ કષ્ટ નહીં થવા દે, તમારી જે ઈચ્છા હોય એ પ્રમાણે કહો. તો કે તારી આ પત્ની મને ઉઠાવીને લઈ જાહે ઘરે. એક બહુ સુંદર ટોપલો લાવ્યા, રેશમી વસ્ત્ર નાખ્યા એમાં, બધી બાજુ રૂજ એવું મલમલ વાળું કપડું લગાવ્યું, કોઈ કોઈ કષ્ટ ન થવું જોઈએ એના જીવનમાં. અને જેવા એ ટોપલામાં બિહાર્યા ને જે ગાળ્યો નો વરસાદ કર્યો છે એ સાધુ, મોટા ભગત થઈને ફરો છો, સૌથી મોટા ઢોંગી લાગો છો તમે, પણ મનમાં કોઈ પ્રકારનું દુઃખ લગાડ્યા વગર બે વ્યક્તિ એને ઘરે લાવ્યા, સ્નાન કરાવ્યું, સુંદર વસ્ત્ર ધારણ કરાવ્યા, અને જયારે પ્રસાદ લેવા માટે બેસાડ્યા ત્યારે કીધું કે હું અન્ન નથી જમતો, તો હું માંસ ખાઉં છું. વિચાર કરો, શેઠ સગાળસા વાણિયાનો દીકરો અને વાણિયાના ઘરે માંસ કેવી રીતે મળે? પણ અતિથિ છે અને અતિથિની ઈચ્છા પૂર્ણ કરવી એનો ધર્મ છે. કોઈને ખબર ન પડે એમ છુપાતા છુપાતા માંસની જે દુકાન હતી ગામમાં, ન્યા ગયો એક વાણિયો, જયારે કસાઈની દુકાને જઈ દ્રશ્ય કેવું લાગે પડતું. અને તિલક કરેલો વ્યક્તિ હોય, ગળામાં તુલસી ધારણ કરી હોય અને એ પાનના ગલ્લે ઉભો હોય કેવો લાગે, આશ્ચર્ય છે ને. એમ આ વ્યક્તિ જયારે કસાઈ વાળે ગયા અને કોઈ જોઈ ન જાય બીકે, પોતાનું ઉત્તરીય વસ્ત્ર જે હતું એમાં એ ડબ્બાને લપેટી અને માંસ લાવી અને જયારે આપ્યું, ઈ સાધુએ ડીશનો ઘા કર્યો, પશુઓનું માંસ હું નથી ખાતો, તો મનુષ્યનું માંસ જોઈ મારે. એક સાધુની આવી માંગણી. શેઠ સગાળસા કે અહીં સુધી પહોંચી ગયા, હવે પાછો પડે તો ભગતની લાજ જાય, હવે એ પાછો ન આવે સેવામાંથી. એને કીધી, મનુષ્યનું માંસ હું મારું માંસ આપું તો કે નહીં? તમારા રાજ્યનો તમે એકમાત્ર આધાર છો, અહીંયા દુષ્કાળ પડ્યો ત્યારે તમે આ આખા નગરને અન્ન પૂરું પાડ્યું છે, અને તમારું માંસ જો હું લઈ લઉં તો હું કેટલા લોકોનો ગુનેગાર બનું? કોઈ 32 લક્ષણો પુરુષ એનું માંસ મારે જોઈએ છે. શેઠ સગાળસા કહે છે, હું 32 લક્ષણો છું, મારો પુત્ર 32 લક્ષણ વાળો છે. તો કે ઠીક છે, એને લાવો, પણ સાંભળ, પુત્રના શરીરના બીજા કોઈ અંગનું માંસ ને એના મસ્તક જોઈએ મારે, મસ્તક કાપો એને ખાંડો અને એનું જે ભોજન બને એવું ભોજન હું કરીશ. હવે એ પુત્રને ખબર પડી કે આજે મારા પિતા મારું શરીર એક સાધુને ખવડાવી દેવા માંગે છે. કોઈકે સમાચાર આપ્યા એ પુત્રને, કીધું તું આજે ભાગી જા. ત્યારે એ પુત્ર કહે છે કે જે માતા પિતાએ આ શરીર આપ્યું છે અને એ શરીર જો એના કામમાં ન લાગે તો ધિકાર છે આ શરીરને. ઉંમર લગભગ 7 વર્ષની હશે અને બાળકમાં આ દ્રઢતા, કારણ કે 32 લક્ષણો છે ભાઈ. અને બાળક આવ્યો, કોઈ આવીને માતા પિતાના મુખ ઉપર થોડોક વિષાદ જોયો ને કીધું, સેવાની અંદર ભક્તોએ ક્યારેય વિષાદ ન કરવો જોઈએ, પ્રેમથી મારું બલિદાન આપો, કારણ કે આ શરીર તમે આપ્યું છે અને તમારી સેવામાં લાગે તો આનાથી ઉત્તમ બીજું કાંઈ નથી. આ વાત જયારે માતા પિતાએ સાંભળી એને થોડોક ઉત્સાહ વધ્યો. ચાલો, નહીતર એને ભય હતો કે પુત્રને કયા મોઢે કહેશું કે અમે તને ખાંડીને એક સાધુને ખવડાવી દઈએ, એક બાવાને ખવડાવવાનું તને. અને સાધુએ જયારે જોયું, મસ્તક તો કાપી નાખ્યું, કાપીને ખાંડણિયામાં ચંગાવતીએ ઊંધું મૂક્યું. ઊંધું એટલે કે મોઢું જો દેખાય તો સ્ત્રી છે ને અને એમાં માતા છે, કદાચ આંખમાંથી અશ્રુ નીકળી જાય. કારણ કે સાધુએ કીધું, જો આંખમાંથી એક પણ આંસુ પડ્યું તો હું ભોજન નહીં કરું. એક પણ અશ્રુ નું નીકળવું જોઈએ. ઊંધું મસ્તક હતું, સાધુ કે ઊંધું નહીં સીધું રાખો, અને ચત્તું મસ્તક રાખી અને ચંગાવતી ને સગાળસાઈ પોતાના પુત્ર ને ખાંડ્યો અને એનું ભોજન બનાવીને સાધુ ને જયારે આપ્યું ત્યારે સાધુએ કીધું કે આ ભોજન હું નહીં કરું. કેમ ભોજન એટલા માટે નહીં કરું? કારણ કે તમારો એકનો એક પુત્ર હતો અને ઈ હવે નથી રહ્યો, તમે વાંજિયા થયા છો અને વાંજિયાના ઘરનું ભોજન કરતો નથી. અને ત્યારે ચંગાવતી કટાર હાથમાં લઈને કહે છે કે મહારાજ 5 મહિનાનો ગર્ભ છે, વાંજિયા નથી, તમે કહેતા હોય તો અત્યારે કાઢીને બતાવો. અને જેવી પોતાના શરીર ઉપર કટારથી પ્રહાર કરવા જાય એ સાધુ ચતુર્ભુજ વિષ્ણુના રૂપમાં પ્રગટ થઈ ગયા અને કીધું કે સગાળસા માગ, શું વરદાન ચાહે છો, શું વચન જોઈ છે તારે, આજે હું આપવા માટે તત્પર છું. અને સગાળસાએ કીધું, પ્રભુ આજ મારી કસોટી કરી, પણ આવી પરીક્ષા કળિયુગમાં કોઈ નહીં કરતા નહીં, કારણ લોકોનો ભક્તિ ઉપરથી વિશ્વાસ ઉઠી જાય, ભજન નહીં કરે કોઈ જો આટલી અઘરી પરીક્ષાઓ દેવી પડતી હશે તો. અને ભગવાને તથાસ્તુ કીધું, પુત્રને જીવિત કર્યો. મારું મૂળ કહેવાનું તાત્પર્ય છે, આ પુત્ર છે જે માતા પિતાના વચન માટે પોતાના પ્રાણનો ત્યાગ કરે. ભારત વર્ષનો ઇતિહાસ ભર્યો પડ્યો છે આવા સંતાનોથી. ક્યારે થાય? જેનું મન ભગવાનમાં લાગ્યું હોય ને એના ઘરે આવા પુત્રો થાય છે. જે ભજન કરે છે ભગવાનનું એના પુત્ર ભક્ત થાય છે. તો રામ કહે છે કે આ મારા માટે એવો સુખનો અવસર છે, આજ મને ચાન્સ મળ્યો છે, આજ મને અવસર મળ્યો છે મારા માતા પિતાની આજ્ઞાનું પાલન કરવાનું. હે માતા, આજ વિધાતા જયારે બધી ઓરથી મારી બાજુ સન્મુખ છે અને જો અવસરનો હું લાભ ન ઉઠાવું તો મારાથી મોટો મૂર્ખ આ જગતમાં બીજો કોણ હોય? લોકો મને મૂર્ખ કહેશે અને એટલા માટે માતા હું વનમાં જઈશ, મને કોઈ દુઃખ નથી, પ્રેમથી જઈશ, પણ એક દુઃખ મારા મનમાં છે. અને એ શું છે? કે મહારાજને જયારે હું વ્યાકુળ જોઉં છું, જયારે હું દુઃખી જોઉં છું, મારા દશરથનો દુઃખ મારાથી જોવાતું નથી. શા માટે પિતાજી આટલા દુઃખી છે? અને મને આ વાતનો વિશ્વાસ નથી કે મારા વનમાં જવાથી પિતાને આટલું દુઃખ હોય. માતા સત્ય કયો? શું આ જ કારણ છે કે આની સિવાય બીજું કોઈ કારણ છે? આટલી નાની એવી વાતથી શું મારા પિતાને આટલું બધું દુઃખ લાગે? બસ ખાલી ભરતને રાજા બનાવવાનો છે, મારે વનમાં જવાનું છે, બસ આમથી બીજી કોઈ મેટર નથી મોટી, તો પછી પિતાજીને આટલું બધું દુઃખ શા માટે છે? જો રામ પોતાની વાતને એટલી સરળ બનાવી રહ્યા છે જાણે કઈ બન્યું જ નથી. દશરથ એટલા દુઃખી છે વનવાસના વચનના કારણે, જ્યારે એ વનવાસની રામનામાનું પર કોઈ અસર નથી, કોઈ દુઃખ નથી. રાજ્ય મળ્યું ત્યારે સુખી નહોતા થયા, એમ વનવાસ મળ્યો ત્યારે રામને દુઃખ ન લાગ્યું. શું કામ? જો કઠિનાઈ જીવનમાં આવે છે અને હંમેશા રહેશે, કારણ કે સાક્ષાત પરબ્રહ્મ ભગવાનને અને બ્રહ્મના બાપને જો પરીક્ષા દેવી પડતી હોય તો કઠિનાઈ આપણા જીવનમાં રહેશે, દુઃખ આપણા જીવનમાં રહેશે, પણ જે દુઃખ આવવાનું નક્કી છે એવી પરિસ્થિતિમાં એવી ક્ષણે સમયને સરળ બનાવી દે એ આપણો વિવેક છે. જેનામાં વિવેક હોય ને, ગમે એવું પરિવાર ઉપર સંકટ આવ્યું હોય ને એને હળવું કરી નાખે. જો રામ ઈ વાત કરે છે એનો વિવેક જોવો તમે, કઈ બન્યું જ નથી, બસ આટલી એવી વાત, અને આમાં પિતાજી આટલા દુઃખી થઈ રહ્યા છે. બહુ સુંદર ગોસ્વામીજી કહે છે,
ધીરજ ધરમ મિત્રય રુનારી,
કિષ્કિંધા કાંડની ચોપાઈ છે.
ધીરજ ધરમ મિત્રય રુનારી, ધીરજ ધરમ આપદ કાલ પરીખઈ ચારી, આપદ કાલ પરીખઈ ચારી.
કે છે આ ચાર વ્યક્તિની પરીક્ષા વિપત્તિના સમયે થાય. કોની? ધીરજ, ધર્મ, મિત્ર અને નારી. ચારેની પરીક્ષા આપદ કાલ પરીખઈ ચારી. વિપત્તિનો સમય આવે ને ત્યારે આ ચાર કસોટીમાં ઉતરે. બહુ ખતરનાક પરિસ્થિતિ હોય, કઠિન, અને એમાંય તે પોતાના મનનું સંતુલન ન ખોવી ધૈર્યવાન. આ ઉદાહરણ તમને મેચમાં વધારે સારું સમજાય. 50 બોલમાં 70 રન ઈ આઘું પડે, થોડાક નજીક વ્યવ. 5 બોલમાં 15 રન કરવાના હોય એટલે જે ટીમ રમતી હોય ને એની ઉપર પ્રેશર હોય, પૂરેપૂરું દબાણ હોય. ક્યારેક એવો આંકડો આવે ને 2 બોલમાં 8 રન, ટીમ પ્રેશરમાં હોય. અને ત્યારે તે કેપ્ટન જે હોય ને એ જયારે ધૈર્ય ધારણ કરીને ઉભો હોય ને તો કઈક એવો દાવ એના મનમાં આવે કે એ મેચ જીતાડી દે એના ધૈર્યના કારણે. ઉદાહરણ એટલે કારણ કે આપણા અનુભવનું ને, અને અનુભવ વાળું જલ્દી સમજાય. રામ વનવાસ આપણને ન સમજાય કારણ કે આપણે ગયેલા નહીં કોઈ દી, મા બાપ ને કદાચ મોકલ્યા હોય, આપણે નથી ગયા. અનુભવની વાત છે. ક્રિકેટ ધૈર્ય, ધર્મ. આપણે ધર્મ માનતા હોય ભાઈ, નીતિ, નીતિથી રળવું એ ધર્મ છે. પણ કોઈ વ્યક્તિએ કીધું હોય કે આમાં 10 કરોડ રૂપિયા છે રોકડા અને તું આ જગ્યાએ પહોંચાડી દે, અને ઈ ધન લઈ અને જાતો હોય ને રસ્તામાં વિચારે ન આવે કે આમાંથી એકાદ બંડલ લઈ લઉં કે લઈને હાવ વયો જાવ, એમ ઈ ધનને જોઈને કોઈ વિચાર ન આવે એમાં ધર્મ છે. ઈ સંકટ સમયે ખબર પડે. નગર 10 કરોડ રોકડા એક છેલ્લા ભરી નાખ્યા હોય વ્યક્તિ શું વિચારે? ઈ જ્યારે સુધી ડેસ્ટિનેશન ઉપર પહોંચે ત્યાં સુધી તેના મનમાં કેટલા વિચાર આવે, આમાંથી 2-5 બંડલ લઈ લઉં, લઈને હાવ વયો જાવ, ઘણું બધું કરી શકાય. પણ એનો વિચાર જેના મનની અંદર નથી આવતો એ છે ધર્મ. મિત્ર આપણને કહેતો હોય કે હું જાતો નહીં, હું બેઠો છું, ગમે ત્યારે આપણી પાસે આવી જાય આ મિત્ર. કસોટીમાં તમારી પાસે કાંઈ ન વધ્યું હોય અને તમારો મિત્ર આવીને કે હું જાતો નહીં, હું બેઠો છું, આ મિત્ર. અને નારી ઘરમાં કાંઈ ન હોય અને અતિથિ આવે, પતિને ખબર ન હોય છતાં અતિથિનો સત્કાર થઈ જાય, આ નારીની પરીક્ષા છે. પ્રસંગ મને સ્મરણ આવે છે, દક્ષિણ ભારતની ઘટના છે. શ્રી સંપ્રદાયના આચાર્ય શ્રીપાદ રામાનુજાચાર્ય એક દિવસ પોતાના શિષ્યોને લઈ અને એક ગામની અંદર ગયા જ્યાં એમના 2 શિષ્યો રહેતા હતા. એકનું નામ હતું યજ્ઞેશ અને એકનું નામ હતું વરદાચાર્ય. રામાનુજાચાર્યના એ 2 શિષ્યોમાં ફરક એ હતો, યજ્ઞેશ જે છે એ બહુ ધનવાન વ્યક્તિ હતો અને વરદાચાર્ય જે છે ને એકદમ ગરીબ. રામાનુજાચાર્યએ પોતાના શિષ્યોને કીધું કે તમે યજ્ઞેશના ઘરે જાઓ. શું કામ? કારણ કે ઓલો શિષ્ય બિચારો ગરીબ છે ને આટલા બધા સાધુઓ જો એ કરે એના ઘરે જશો તો એ આપણો સત્કાર નહીં કરીએ, એને તકલીફ ઉભી થશે કારણ કે એ ગરીબ છે. શિષ્યો ગયા યજ્ઞેશના ઘરે, પણ ન્યા જઈને જયારે યજ્ઞેશને કીધું કે ગુરુ મહારાજ આવ્યા છે તો યજ્ઞેશ એટલા ભાવ વિભોર થઈ ગયા કે એને ઈ તે સુધી ન રહી કે આ અતિથિ છે એને આવો એમ કહેવું જોઈએ, પાણી આપવું જોઈએ, બેસાડવા જોઈએ, ભૂલી ગયા. અને ત્યાંથી પાછા ફરી અને ગુરુદેવને કીધું કે હે રામાનુજાચાર્ય, હે ગુરુદેવ, અમે ત્યાં ગયા પણ એને અમારો કોઈ સત્કાર ન કર્યો, જવા જેવું લાગતું નથી. રામાનુજાચાર્ય કે ઠીક છે તો આપણે વરદાચાર્યના ઘરે જઈએ. વરદાચાર્યના ઘરે પોતાના શિષ્યો સાથે આવ્યા, આવીને દરવાજો ઠપકાર્યો, અંદરથી એક સ્ત્રી જવાબ આપે છે, કોણ? ત્યારે રામાનુજાચાર્ય કહે છે, સાધુ. અંદર એ સ્ત્રી કહે છે કે હે ગુરુદેવ, સંબોધન ગુરુદેવનું આપે. શું કામ? સાધુ કીધું તો કોક મહાન જ છે, અતિથિ છે. હે ગુરુદેવ, હું સ્નાન કરી રહી છું અને એક વસ્ત્ર છે એને એ જ વસ્ત્ર પલાળી દીધું છે, ફરીથી સુકાય ત્યાં સુધી હું દરવાજો ન ખોલી શકું. હવે ઝૂંપડી હતી એટલે કઈ લોક મારેલો હતો એવું નથી, પણ નોક કરી અને અંદર જવું એ શિષ્ટાચાર છે. રામાનુજાચાર્ય સમજી ગયા એની પરિસ્થિતિ, દરવાજો ખોલી પોતાનું ઉત્તરીય ફેંક્યું એને. એ ઉત્તરીય વસ્ત્રને સાડીના રૂપમાં ધારણ કરી અને જોયું કે ઓહો, આ તો સાક્ષાત ગુરુદેવ પધાર્યા છે. શ્રી સંપ્રદાયના આચાર્ય રામાનુજાચાર્ય, કોઈ સામાન્ય ગુરુની વાત નથી. અને જ્યારે સ્ત્રીના ઘરમાં આવ્યા, સ્ત્રીએ દંડવત પ્રણામ કર્યા અને પ્રણામ કરીને કીધું, ગુરુ મહારાજ શું આજ્ઞા છે? તો કે અમારે પ્રસાદ લેવાની ઈચ્છા છે. સ્ત્રીએ કીધું, કાંઈ વાંધો નહીં, અમારા ગામમાં નજીકમાં એક બહુ સુંદર નદી વહે છે, તમે સ્નાન કરીને આવો, ત્યાં હું પ્રસાદ તૈયાર રાખું છું. સંજોગ જોવો કે પતિ ઘરે નથી, ગુરુ આવ્યા છે, ગુરુ ભાઈઓ આવ્યા છે, એને પ્રસાદ આપવાનો છે. વિચાર કરો, એક સાડી પહેરીને જે એને બદલવાની બીજી સાડી નથી ને એમાંય થીંગડા મારેલા, અને આવી પરિસ્થિતિમાં રહેવા વાળી સ્ત્રી, આટલા બધા લોકોના ભોજનની વ્યવસ્થા, અને આજે એમાંય આજે ગુરુ પધાર્યા છે, વિશેષ ભાવ હૃદયમાં પ્રકટ થયો, શું કરવું? થોડી વાર થઈ, એનો પતિ જયારે ઘરે આવ્યો, નહીં પતિ નથી આવ્યો હજી, ત્યારે એને વિચાર કર્યો કે હું કઈ રીતે આની આગતા સ્વાગતા કરું. એની ગામમાં એક વાણિયો રહેતો હતો અને ઈ વરદાચાર્યની પત્નીનું નામ હતું લક્ષ્મી, અને નામ એવું રૂપ હતું એનું, એટલી સુંદર. અને વાણિયાની નજર હંમેશા એની ઉપર રહેતી, અને વાણિયો કાયમ કીધા કરતો, એક રાત્રિ જો મારી સાથે તું આવ્યો તો તું કે એટલું ધન હું તને આપું. પણ આને ક્યારેય, એને સતી સ્ત્રી છે, ક્યારેય પોતાના ચરિત્રમાં પતિ સિવાય વિચાર નથી કર્યો બીજાનો. પણ આજ તો ગુરુ પધાર્યા છે, વાણિયાની દુકાને જેને કીધું, તું મને કાયમ કહે છો ને કે એક રાત્રિ મારી પાસે આવ્યો, હું આવીશ, પણ આજ મારા ગુરુ આવ્યા છે મારા ઘરે, આજે એની સેવાનો અવસર છે. અને વાણિયાને થયું કે આજ મારા મનોરથ પૂરા થયા છે, અને કીધું, દુકાનમાંથી જે જોતું હોય લઈ જા, આખી દુકાન જોતી હોય તો એ લઈ જા, કારણ કે કામા તુરાણામ ને ભયમ ને લજ્જા, કામી જે હોય ને એને કોઈનો ભય નથી, એને લજ્જા ન હોય. લક્ષ્મી એ દુકાનેથી સીધું સામાન લઈ ઘરે આવી અને એવો સુંદર પ્રસાદ, રાજાના મહેલમાં એવો પ્રસાદ બનાવ્યો છે. પતિ ઘરે આવ્યા અને જોયું કે હાશ, ગુરુ મહારાજ આવી ગયા છે અને સેવાય થઈ રહી છે, સુંદર ભોજન. રામાનુજાચાર્ય પ્રસાદ લે છે, રૂમની અંદર જઈ અને વ્રદાચાર્ય પત્નીને પૂછે છે, આ ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું છે? સતી સ્ત્રી છે, વાત છુપાવી નહીં, અને એને કહી દીધું આ રીતે. ત્યારે એના પતિ એને કહે છે કે ધન્ય છે, આજે મારું લગ્ન જીવન સફળ થઈ ગયું છે, મેં તારી હારે વિવાહ કર્યા. ગુરુની સેવા માટે પોતાના શરીરને વેચવા જે તૈયાર થઈ છે, પતિ કહે છે હું તને લઈને જાય છે એના ઘરે, કારણ કે આજ તે મારી લાજ રાખી છે. અને આ પતિ પત્ની અહીંયા વાત કરે, રામાનુજાચાર્ય જમતા જમતા વિચાર, કારણ કે ગુરુ છે ને, જમતા જમતા વિચાર કરે છે કે આવા ગરીબના ઘરે આટલું સુંદર ભોજન આવ્યું ક્યાંથી, બોલાવ્યા બેને અહીંયા અને પૂછ્યું આ ભોજન ક્યાંથી આવ્યું, અને ગુરુની સામે અસત્ય તો બોલાય નહીં. રામાનુજાચાર્યને જયારે ખબર પડી, સત્ય ઇતિહાસ લખવામાં આવ્યું છે, રામાનુજાચાર્યની આંખમાંથી અશ્રુ નીકળવા માંડ્યા. સેવા લોકો કરે, પણ આવી ગુરુની સેવા ન ભૂતો ન ભવિષ્યતી કોઈએ નહીં કરી હોય. રામાનુજાચાર્યએ કીધું કે તમે એની પાસે જાઓ, નિશ્ચિત જાઓ, પણ મારું આ જે ઉચ્છિષ્ટ છે, મારો પ્રસાદ જે છે એ લેતા જાજો, અને એને કહેજો કે પહેલા આ પ્રસાદ લઈ લે અને પછી એને જે ઈચ્છા હોય એ પૂર્ણ કરે. હવે રામાનુજાચાર્ય જેવા એક શુદ્ધ ભક્તનો પ્રસાદ જ્યારે એ વાણિયાએ ખાધો, એની બુદ્ધિનું પરિવર્તન થઈ ગયું, બુદ્ધિ ભરી ગઈ. કારણ કે ત્રણ શક્તિ ભક્તિમાં એવી છે, જો કોઈને મળી જાય એને કાંઈ કરવાની જરૂર, વગર ભક્તિ કરે ભગવાનને પ્રાપ્ત કરી જાય. ભક્ત પદ જલ આર ભક્ત પદ રજ, ભક્ત ભુક્ત અવશિષ્ટ તીન મહાબલ, કવિરાજ ગોસ્વામી કહે છે ચૈતન્ય ચરિતામૃતમાં. ભક્ત પદ જલ, ભક્તોના ચરણનું ચરણામૃત યદિ કોઈને મળી જાય અને એ ચરણામૃત થી વ્યક્તિ વૈકુંઠ વયો જાય. બીજું છે ભક્ત પદ રજ, ભક્તોના ચરણની રજ કોઈને મળી જાય એ ધામમાં વયો જાય. અને ભક્ત ભુક્ત અવશિષ્ટ, કોઈ શુદ્ધ ભક્તનું એઠું મળી જાય ઉચ્છિષ્ટ, અને એ યદિ જો કોઈ ખાઈ લે તો એ વ્યક્તિ ભગવાનને પામે છે. નારદ એક દાસીનો પુત્ર હતો, પણ એ નારદ નારદ કેવી રીતે થયા, નારદ પોતાની કથા વેદવ્યાસજીને કહે છે કે હું એક દાસીનો પુત્ર હતો, મારી માતા એક દાસી હતી, બ્રાહ્મણોના ઘરે સેવા કરતી હતી, અને ન્યા ચતુર્માસ કરવા માટે ભગવાનના શુદ્ધ ભક્તો આવ્યા અને મને રોજ પોતાનું ઉચ્છિષ્ટ આપતા. હે વેદવ્યાસ, એ સાધુઓનું ઉચ્છિષ્ટ ખાઈ ખાઈ અને એક દાસીનો પુત્ર નારદ બની ગયો છે. જો પ્રસાદમાં આટલી શક્તિ હોય છે. ઘણી વાર આપણા ગુજરાતીઓની આદત છે, અમે મફતનું ખાતા નથી. તમારી વાત 100% સત્ય છે, ધર્માદો ક્યારેય ન ખાવો જોઈએ, પણ પ્રસાદ કોઈ દી છોડવો ન જોઈએ, કારણ કે ધર્માદામાં અને પ્રસાદમાં અંતર છે. જે વસ્તુ ભગવાન કૃષ્ણને અર્પણ થયા વગર આપણી પાસે આવે, એ તમારો ધર્માદો હોઈ શકે છે. એ અન્ન ન ખાવું જોઈએ, મફતનો અન્ન નહીં, પણ પ્રસાદ ગમીને મળતો એનો અનાદર ક્યારેય ન કરવો જોઈએ, કારણ પ્રસાદમાં જો તમે દોષ બુદ્ધિ કરશો તો મનુષ્ય જીવનના લાભથી વંચિત રહી જશો. આ પ્રભુપાદજી આટલા બધા લોકોને ભક્ત બનાવ્યા, આખી દુનિયાને, મુસલમાનોને, ક્રિશ્ચનોને, હિન્દુઓ કરતા વધારે ભક્તો ક્રિશ્ચન અને મુસલમાન આ સંસ્થાની અંદર છે. હરે કૃષ્ણ મહામંત્ર જપે છે. તમે વિચાર કરો, આ મુસલમાનોને શું જરૂર લાગે છે હરે કૃષ્ણ મહામંત્ર જપવાની? એ ક્રિશ્ચનોને હિન્દુ બનવામાં શું રસ પડે છે? રસ ન તો, એ પ્રસાદે એનું પરિવર્તન કર્યું છે, કારણ ઈસ્કોનનો પાયો પ્રસાદ છે. સમજ્યા? પ્રભુપાદજી જ્યારે પહેલી વાર અમેરિકા ગયા, 1966 પ્રથમવાર જાણે એને પહેલા મંદિરની સ્થાપના કરી, અને એમાં જે લોકો આવતા, જે યુવાન છોકરાઓ, પ્રભુપાદજી એને પ્રસાદ ખવડાવતા, રોટલી, શાક, દાળ, ભાત, ગુલાબજામુન, અને એક શુદ્ધ ભક્તના હાથથી બનેલો એ શુદ્ધ પ્રસાદ જેણે જેણે ખાધો નહીં ભગત બની ગયા. કારણ એ લોકો એના લેખમાં કહે છે કે એ સ્વામીજી ગીતા અને ભાગવતથી શું બોલતા ને એ અમને ખબર નહોતી, પણ એના હાથેથી બનેલો પ્રસાદ જે અમારા શરીરમાં ગયો, અમારા બધા પાપને નષ્ટ કર્યા અને અમને ભક્ત બનાવી દીધા. તમે વિચાર કરો, ખાલી ભક્ત નહીં, ગુરુ બન્યા, સંન્યાસીઓ બન્યા. 1966 ઇસ્કોનની સ્થાપના થઈ અને 1977 14 નવેમ્બરે ભક્તિવેદાન સ્વામી આ જગતમાંથી વિદાય લીધી. કેવલ 11 વર્ષના સમયગાળામાં 120 મંદિરો, લાખોની સંખ્યામાં ભક્તો, ગુરુકુળો, ફાર્મ હાઉસ વસાહતો, એટલો મોટો વિસ્તાર કરી દીધો આ ગૌડીય પરંપરાનો. શું કામ? પ્રસાદ આનો પાયો છે આ સંસ્થાનો. ઘણા લોકો કે તમે ઇસ્કોનમાં નકરી ભક્તિની વાત કરો, ખવડાવતા નથી, એવું નથી. ઇસ્કોન અને ઇસ્કોનની સાથે એક અન્ય સંસ્થા, બે મળીને રોજના 25 લાખ બાળકોને ભોજન આપે છે. કેટલા? વિનામૂલ્ય, ફ્રી, રોજ 25 લાખ બાળકોને. ક્યારેક ઇસ્કોનના મંદિરોમાં જાઓ અને એ કિચન જોવો કેવી પદ્ધતિ છે બનાવવાની, અને શુદ્ધ પ્રસાદ રોજ 25 લાખ લોકોને. એવું નથી ઇસ્કોન કેવલ ભજન કરાવે છે, ભક્તિ બધું જ છે અહીંયા, પણ ભજન જે છે ને એ સૌથી મુખ્ય છે. કારણ કે જો ભક્તિ ન હોય તો એ પ્રસાદ ધર્માદો થઈ જાય. ભક્તિની જરૂર છે. જેના સેન્ટરમાં કૃષ્ણ નથી, ભગવાન નથી, એ વસ્તુની આ જગતમાં કોઈ કિંમત નથી. તમે 12 નહીં 50 નહીં 100 લોકોને કદાચ ખવડાવતા છો, પણ જો તમે ભક્ત નથી તો તમે બીજાના કર્મ ઉપર બોજ બની રહ્યા છો. એવું નથી કે ચાલો ગાયોનું પાલન, ગૌ ભક્તો ઘણા છે, ઇસ્કોનના હરેક મંદિર પાછળ એક ગૌશાળા છે. આખા ઇસ્કોનની ગાય ભેગી કરો ને તો સંખ્યાનો ગણી શકો, એટલી ગાયોનું પાલન કરે છે આ સંસ્થા. પણ મૂળ ઉદ્દેશ્ય શું છે? ભક્તિ. કારણ કે એક ભક્ત ગાયનું પાલન કરે અને એક ભક્તિ વગરનો માણસ ગાયનું પાલન કરે, બેમાં ફરક હોય છે. કેવલ રૂપિયાઓના ઘા કરી દેવાથી ગાયોની સેવા ન થઈ જાય. લોકો લાખો રૂપિયા આપે છે ગૌશાળા ચલાવો. આવો ઇસ્કોનની ગૌશાળા વૃંદાવનમાં જોવો, ગાયની આરતી થાય રોજ. કરે છે લોકો સેવા, જેમ ભગવાન કૃષ્ણની કરે ને એમ ગાયની સેવા કરે છે. આ પ્રભુપાદજીએ શીખવું છે, આ સેવા છે. તો મારો મૂળ કહેવાનું તાત્પર્ય, ભક્તોના પ્રસાદમાં ઈ તાકાત છે, ઈ આખા વિશ્વના કોઈ પણ વ્યક્તિને બદલી શકે. આપણાથી આપણા ઘરવાળા નથી બદલતા. વિચાર કરો, એક મુસલમાનને, ક્રિશ્ચિયનને હરે કૃષ્ણ મહામંત્રની માળા અને 11 વર્ષના સમયમાં કેમ પકડાવી છે? મગજમાં બેહે, 11 વર્ષમાં આપણા ઘરના લોકો ભગત નથી થતા, કારણ કે એક શુદ્ધ ભક્તની કૃપામાં આ તાકાત હોય છે. રામાનુજાચાર્ય જેવા શુદ્ધ ભક્તનું ઉચ્છિષ્ટ અને વાણિયાનું મન પરિવર્તન થયું, આવીને રામાનુજાચાર્યના ચરણમાં પડી ગયો કે ગુરુદેવ બહુ મોટી ભૂલ કરી છે, અપરાધ, આજે તમે મને મોટા પાપમાંથી બચાવી લીધો છે. તરત જ રામાનુજાચાર્ય એને શિષ્યના રૂપમાં સ્વીકાર કરી લીધો. નારીની પરીક્ષા વિપત્તિના સમયે થાય. ધીરજ ધર્મ મિત્ર અરુ નારી આપદ કાલ પરીખઈ ચારી. વિપત્તિના સમયે આ ચારની કસોટી હોય છે. આના કસોટી ઈ આપે જેના જીવનમાં વિવેક હોય. રામની અંદર વિવેક હતો. જો આટલી મોટી પરિસ્થિતિ અયોધ્યામાં છે છતાં રામ પોતાનો વિવેક નથી ચૂકતા. વિવેક ચૂક્યા વગર રામે પરિસ્થિતિને સાવ સરળ બનાવી. પણ વિવેક આવે કેવી રીતે? સત્સંગથી મળે છે. એટલે ગોસ્વામીજી કીધું, બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. વિવેક જેના જીવનમાં ન હોય એ સમસ્યાનું સમાધાન ન કરી શકે. વિવેક સત્સંગથી મળે છે. એટલા માટે જે સત્સંગમાં હોય ને એને ખબર પડે કે વ્યવહાર કેમ કરાય લોકોની હારે. આપણા વ્યવહારમાં અને ભક્તોના વ્યવહારમાં અંતર છે. આપણા વ્યવહારની અંદર સ્વાર્થ છે, જ્યારે ભક્તના વ્યવહારમાં પરમાર્થ છે. આપણો સ્વાર્થ સમય સમય છતો થાય, જ્યારે ભક્ત પોતે કરેલી સેવાને કોઈ દિવસ યાદ નથી કરતો, પોતાને દાસ માને છે, એને સેવક માને છે ભગવાન. અને વિવેકના કારણે વ્યક્તિ આ જગતની ગમે એવી પરિસ્થિતિ સામે લડી શકે, પણ એ વિવેક વેચાતો નથી મળતો અને લાવીને કોઈનામાં નાખી નથી એકાતો. સત્સંગ જ મૂળ છે. સત્સંગતિ સબ સાધન મૂલા, ગોસ્વામીજી કહે છે. હરેક સાધનોનું મૂળ છે સત્સંગતિ, સત્યની સંગતિ. અને સત્ય શું છે? ભગવાન, એની ભક્તિ, એના ભક્તોની સંગતિ. અને આવો વ્યક્તિ ભગવાનને પામી શકે, ભગવાનની કૃપાને પ્રાપ્ત કરે. તો ભગવાન રામે આ રીતે બહુ સુંદર પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કર્યો. અને ભગવાન રામ ત્યાંથી જાય છે કૌશલ્યાજીને મળવા માટે. રામ વિચાર કરે છે કે કૌશલ્યાને આ સમાચાર કેવી રીતે આવો, એને તો કઈ ખબર જ નથી. કારણ કે આ વાત હજી કોપ ભવનથી બહાર નીકળી નથી, હવે નીકળશે. રામ જેવા કોપ ભવનથી બહાર નીકળશે એ સાથે જ આખા અયોધ્યામાં એ વાત પ્રસરિત થઈ જશે, રામ વનવા જવાના છે. અને શું સ્થિતિ છે કૌશલ્યાની, માતા જાનકીની, લક્ષ્મણની, સુમિત્રાજીની અને અયોધ્યાના નગરવાસીઓની, કાલે અંતિમ સત્રમાં એની ચર્ચા કરીશું. હરે કૃષ્ણ. શ્રીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.